તેના સ્વરૂપમાં કપોલ કલ્પિત સંકેતની તત્વ ધરાવે છે તો એનું કારણ શું છે?
મેં ગૃહ પ્રવેશથી લખવાની શરૂઆત કરી, વાર્તાઓની વાત કરું છું. તો એમાં તો જેને આપણે કહીએ છીએ ને કે સોશિયલ અવેરનેસ અથવા સામાજિક પ્રભાવ એ છે, પણ મને એમ લાગે છે કે જો કંઈક તમે વધારે તીવ્રતાથી જેનો કોઈનો તમે નિબિડ અનુભવ લો, તમે એવા સ્તરથી અનુભવ લો કે એ તમને એવા સત્યના કે હકીકતના સીમાડાની બહાર અમુક હદ સુધી લઈ જાય કે તમારે કપોલ કલ્પિતને પણ એની અંદર આવરી લેવું પડે. કેટલું એવી શકે છે કપોલ કલ્પિતના માધ્યમ દ્વારા જ પ્રગટ થાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જાગૃત ચૈતન્યમાં જ આપણું સર્જક તરીકેનું કર્મ મર્યાદિત નથી હોતું. અમુક ઘટના કે અમુક અનુભવ એના થેલાથી જ આપણે આ આપણી ચિત્ત એક મર્યાદાને ઉલ્લંઘી દઈએ છીએ અને કપોલ કલ્પિત સુધી જઈ પહોંચીએ છીએ. કપોલ કલ્પિતની વાત એ એટલા માટે આવે છે કે મેં જોયું કે બધા અનુભવોમાં આપણે જો આત્મસંવરણ કર્યા કરીએ, જાતને જો જાળવી લેવાનો પ્રયત્ન કરીએ, તો એક આખો અનુભવનું મોટું ક્ષેત્ર બાદ રહી જાય છે. એટલે હું સત્ય અને કપોલ કલ્પિત બેને વિરોધી નથી ગણતો, પણ એ બંને એક વ્યાપક વસ્તુના જ અંશો છે એમ. એટલે જો તમે કપોલ કલ્પિતને કોઈ કારણે કથા પૂર્વગ્રહથી છોડી દીધું હોય કે કોઈ સિદ્ધાંતની માન્યતાને કારણે છોડી દીધું હોય તો તમારી સર્જકતાને હાનિ થાય. સાથે સાથે એ પણ કરો કે એવો નિશ્ચય કરે કે ના, કપોલ કલ્પિત પણ લાવવું જોઈએ. અત્યારે એની બોલબાલા છે અથવા મોટા લેખકો કરે છે તો એ તો બાલિશતા છે, એ જાજી તકવાની નથી.
કપોલ કલ્પિતની સાથે બીજું પણ એક તત્વ છે જે તમારા ખાસ કરીને નિબંધોમાં કે કવિતાઓમાં પણ, કે પરીનું ઝાંઝર અને ફૂલોમાં પરીઓ રમવા નીકળી, તો એની પાછળ નાનપણની બાળ વાર્તાઓ કે એનો કોઈ ખાસ ફાળો ખરો?
એક રીતે સાચું કહું તો બાળ વાર્તા મને કોઈએ કહી નથી, કારણ કે જે બાલ્યકાળ ગુજાર્યો એમાં મારા દાદા એક સાથે યુવાન દીકરા દીકરીના જમાઈના મરણો ત્રણ એને કારણે બિલકુલ ડઘાઈ ગયેલા, જેને આપણે કહીએ ને અંગ્રેજીમાં સ્ટ્રકડમ, બિલકુલ મૂંગા થઈ ગયા, બોલતા નહોતા. એ મારા દાદાના બેન હતા, એ મૂંગા બહેરા જન્મથી જ હતા. એટલે મેં દાદાને બોલતા નથી સાંભળ્યા, જાજા એમનો રેટિયો ફરતો સાંભળ્યો છે રાતે એનું ગુંજન. અને એ ગુંજન એટલે જે ગુંજન મેં જે સાંભળેલું એ એક જાતની તંદ્રાની અવસ્થામાં અથવા મારી તંદ્રાના પટ પર જે એક આલેખન કરતું એની લિપિ ઉકેલવાનો પ્રયત્ન મારું બાળ મન ત્યારે કરતું હશે એમ આજે કલ્પના કરું છું. બીજી રીતે કહું તો મોટા થયા પછીથી જે બાળપણમાં અનુભવો કરેલા અને જેની છાપ ઊંડી મન પર પડેલી અને છતાં જેના પ્રતિરૂપો ત્યારે નહીં જડેલા અને એ કારણે જે પ્રતિરૂપો પામવાની આશાએ ચિત્તમાં ક્યાંક નેપથ્યમાં પડી રહેલા તેના પ્રતિરૂપો, તેના ઓબ્જેક્ટિવ કોરિલેટિવ્સ મેં પાછળથી શોધવાનો પ્રયત્ન કર્યો અને એમાં પરી આવી રાક્ષસ આવ્યા અને એમાંથી આખી પ્રકૃતિની સૃષ્ટિ દેખા તરીકે જનાંતિકેમાં છે મધુમારુતિની ગભરું કળીને એક સ્વપ્નું આવ્યું કે આવતીકાલે સૂરજ ઉગશે નહીં. તો આ ખરેખર જોતા તો બાળ વાર્તા નથી, એમાં તો જે વાત છે તે આપણને આજે જે હતાશ કરી મૂકે છે એવી પરિસ્થિતિને તપાસવાનો એક પ્રયત્ન છે, પણ આવા સ્તર પર રહીને કે જ્યાં આગળ વિદગ્ધતા નથી પણ અનુભવના મૂળ સુધી ઊંડા જઈને બાળકની વાર્તાની પરિભાષામાં આ વસ્તુને એક જાતની રુજુતાથી સરળતાથી મૂકવી અને એના પર દર્શનનો વિકૃતિનો ભાર ન વર્તાય એવી નાજુકાઈ જાળવીને કરવી એવો એક પ્રયત્ન છે. એટલે પરી અને પરી છે તો રાક્ષસ પણ છે, અપીચાની વાર્તામાં આવે છે. તો એ બંને બાળપણની જે બે બાળપણના જે બે અંતિમ ધ્રુવો છે સામસામા એ છે, કારણ કે નહીં તો બાળકોની વાર્તામાં રાક્ષસ ના આવે. પણ આવે છે એનો અર્થ એ જ કે બાળકોને તમે સાવ સુરક્ષિત રાખવા માંગતા નથી. જાણવું તો જોઈશે જ કે આ બાળક રાક્ષસો છે અને પરીઓ પણ છે. મેં જનાંતિકેના પહેલા નિબંધમાં થોડીક વાત કરી છે. મેં ત્યાં એમ કહ્યું કે નામ એ તો જરટ સ્થવિરોની શોધ છે. બાળપણમાં તો બધી જ વસ્તુના નામ બદલતા હતા. આજે એને મધુમાલતી કહી તો કાલે વળી સદાસુવાસેની કહી તો ત્રીજે દિવસે ત્રીજા નામથી ઓળખાયું. આપણને કોઈ નામ પૂછ્યું તો એક દિવસે એક નામ કહ્યું, બીજે દિવસે બીજું નામ કહ્યું. નામની શૃંખલા આપણને જકડી લેતી નહોતી કે નામને ખૂંટે આપણે બંધાઈ રહેતા નહોતા. એટલે મેં કહ્યું કે આ એક નદીનું નામ યાદ રહી ગયું છે, કારણ કે એ નદીના જે સ્વરૂપ સાથે સંકળાયેલું છે કે ઝાંખરી નદી. તો ઝાંખરામાં થઈને રહે, કંઈ બહુ મોટી નદી નહોતી. સાતકાશી ખરેખર તો શબ્દ હશે સાત કોશી, અને જંગલમાંથી આવતી હતી અને બહુ મોટી નદી નહીં. અત્યારે અમે બે વર્ષ પહેલાં જઈને જોઈ તો ક્ષીણ તોયા પોતાના ભૂતકાળને વાગોળતી ગરડી ગાયના જેવી એ પડી છે. એના પર કશું થયું નથી. જે બીજા મોટા બંધો બંધાયા એમાં તો એ કોઈક ઉપેક્ષિતાના જેવી મૌન સેવતી પડી છે, મેં જોયું એને. એટલે મારું ગામ જે બાળપણની મેં વાત કરી છે, સોનગઢ, કિલ્લે સોનગઢ એને કહે છે, આપણા ગુજરાતની પૂર્વ તરફની સીમાનું લગભગ છેલ્લું ગામ. પછી નવાપુર આવે છે, ત્યાં આગળથી મહારાષ્ટ્ર ખાનદેશ શરૂ થાય છે. હું બહુ નાની ઉંમરે માતા પિતાથી છૂટો પડીને દાદાની જોડે રહ્યો. એનું કારણ તો એ હતું કે મારા એક બંને ફોઈના દીકરા, એક બાપ ગુમાવ્યો ને એક માં ગુમાવી. એટલે આ લોકોની સાથે મને રાખવાનું દાદાને એક કારણ હતું કે પેલા લોકોને એમ ન લાગે કે અમે ન બાપા કે ન માયા છીએ, અને આ પણ સરખો જ છે એવી કંઈ ક્યાં છે. એટલે ક્યાં સુધી તો મારી માં છે એવું મને કંઈ લાગતું જ નહોતું. કારણ કે એ જે ગાળો હતો જે માને શોધે કે માની સાયડી, એ કશું મને મળ્યું નહોતું. અમે મુંબઈ શહેરમાં એ લોકો રહેતા, એટલે મારા દાદાની એવી ઈચ્છા કરી કે મુંબઈના નરકમાં આવા કુમળા શિશુને આપણે મોકલવું, અને કોણ જાણે એના પર કેવા સંસ્કાર પડે કેવા નહીં, એ ઈચ્છા જ પણ મને એમણે ત્યાં રાખેલી. એટલે ત્યાં હું 14 વર્ષની ઉંમર સુધી રહ્યો. અને સાચું કહું તો એ કપોલ કલ્પિતનો જન્મ તો ત્યારથી જ થયો, કારણ કે ત્યારે અંધારું બોલતું હતું. હવે અંધારું બોલતું નથી, કારણ કે એને અનેક છિદ્રો છે પ્રકાશના. એ જે અંધારું બોલતું હતું તે મેં સાંભળેલું. અને કારણ કે ઘણી વાર રાતે ઊંઘડી જાય, વાઘની ત્રાળ સંભળાય, વાઘ પાસે 20-25 ડગલા દૂર પાણી પીવા દરરોજ આવે, બહાર મોટી કુંડી હતી. અને અમે તો જીવતો વાઘ બહાર સાંજે દાદા સાથે ફરવા જઈએ ત્યારે 10-20 ડગલા દૂરથી ચાલ્યો જતો હોય, એવું પણ મેં જોયેલું. એટલે એ એક ભયાનક અને સાથે સાથે અદ્ભુત, મેં કહ્યું છે કે બે મારા બાલ્યપણના જે સીમાડા છે તે આ બેના હતા. અમે આદિવાસી પ્રજાઓના બાળકો જોડે અમે ઉછરેલા, એટલે એની ભાષા, એની જીવવાની રીત, એની આદિમતા, એની જે કલ્પનાશીલતા, એની જે વસ્તુને મૂર્ત કરીને બોલવાની ટેવ, આ બધું ખૂબ સાંભળેલું. એ લોકોના લોકગીતો સાંભળેલા, હોળી ઉજવતા જોયેલા. આમ બાળપણ આ રીતે વીત્યું. પછી 14 વર્ષની ઉંમર પછી બા અને પછી મુંબઈ ગયો, નવસારીમાં ભણીને. અને મુંબઈ ભણીને વળી પાછું ગૃહત્યાગનો એક રીતે કહું તો પ્રસંગ આવ્યો. અને કરાચી ગયો, કરાચીમાંથી પાછું પાકિસ્તાન તથા પાછા ગયા, વિદ્યાનગર ગયા, 4 વર્ષ ત્યાં રહ્યા. ત્યાંથી પાછા મોટાથી પાછા મને છૂટો કર્યો નોકરીમાંથી, અને તેઓથી વડોદરામાં આવ્યો. અને વડોદરા આવતા પહેલાં ખાસી મોટી પ્રદક્ષિણા કરી, અને અહીં આવ્યા પછી ખરું જો ત્યાં સ્થિર થયો. અને એટલા જ માટે મારું લખાણ જે શરૂ થયું એ સાચા અર્થમાં તો 53-54 આસપાસ. પ્રેરણા શબ્દ છે ને જરા છેતરામણો છે, કે પ્રેરણાની સાથે કંઈક દૈવી વસ્તુને આપણે સાંકળી લઈએ છીએ. અને આપણા હાથની બહાર તથા જે માનુષી અંશો છે ને તેની બહાર કે દૈવી અંશોના હાથમાં સોંપી દેવા જેવું થાય છે. એટલે મને પ્રેરણા શબ્દ ખાસ ગમતો નથી. પણ એમ કહું કે આપણે આપણાથી અજાણતા બાળકનું માનસ બહુ જ ગ્રહીશનું હોય છે. આજે આપણે મોટપણમાં બધી વસ્તુ રેડિયાળ બની ગઈ હોય છે. ચંદ્ર ઉગ્યો એમ બાળક આવીને કે હરખથી તો વડીલો કહેશે કે હવે ઉગે છે એમાં શું તકલીફ આવ્યો, ઉગે છે ને રોજ ઉગે છે એમાં શું છે. એટલે ત્યારે એ દરેક વસ્તુ એક નવી ઘટના હતી. એની નવીનતા અર્પાઈ ગઈ નહોતી અને દરેક તજ્ઞો જાત હોય અને હમણાં જ એટલે શબ્દો પણ સજ્ઞો જાત કલુષિત થયા વિનાના સાંભળી સાંભળીને મનમાં સંગ્રેલા જેનો અર્થ જાણ્યા વગર સંગ્રેલા જેમ બાળક રસ્તામાંથી કાચના ટુકડા લઈ આવે તારા ગોળ મટોળ કાંકરા લઈ આવે રંગીન ચિત્રા લાવે ને મૂકે એમ શબ્દોને જાણે કે વીણતા હતા સવારે મોગરા વીણીએ કે પારિજાત વીણીએ તેની જેમ એવો લોભ નહોતો કે હવે ભવિષ્યમાં કોઈ વાર આપણે વાપરીશું એટલે આ બધા સંસ્કારો પડે જતા હતા અને એ સંસ્કારમાં બાળકના મનની ગ્રહિષ્ણુતા એ ત્યારે કામ કરી ગઈ હશે અને પછી પ્રસંગોને અનુરૂપ જ્યારે પ્રતિરૂપો શોધવા માંડ્યા ત્યારે એ સંસ્કારો ફરીથી જાગૃત થયા અને આખી સૃષ્ટિ આમ ઉકેલાતી આવી અને ઉખેડાતી આવી એમ મને લાગે છે. એનું કારણ મને એ લાગે છે કે જેને આપણે ઇમ્પ્રેશનેબલ એજ કહીએ છીએ ડેવલપમેન્ટની તે બધા સાયકોલોજી ભણ્યા છો તો તે વખતે જે જે બધા ટ્રાઉમેટિક એક્સપિરિયન્સીસ જે બધા થયા દાખલા તરીકે બહુ જ કુમળી વયમાં અમે મરણને જોયું અનેક રીતે જોયું અને એ ઘટના એવી હતી કે તમે એને જોઈ ન જોઈ તો ના કરી શકો છતાં તમે એને સમજી પણ ન શકો અને તમને લાગે કે વડીલોના એ વિશેના જવાબો બધા ખોટા છે એ લોકો નથી કહેતા કશું બાળપણને બાળકને મનમાં એવું તો લાગે જ છે કે આ લોકો કશું ટાળે છે આથી બાળક ધૂંધવાઈને મન તરફ પાછું વળે. આવો એક મોટો જીવનનો ખંડ જેની ભૂગોળ અક્ષાંશ રેખાંશ આગ્યા વગરના રહી ગયેલા તે જાણે કે કામ પાછળથી મને ઉપાડવાનું માથે આવ્યું એવું મને લાગે છે. બાકી મધદેશ તમારો સાડીએ કહ્યું છે બરાબર છે કે નેવર વિઝિટ અ પ્લેસ વિચ હેવ લેફ્ટ ઇન યોર ચાઇલ્ડહુડ નગર પછી તમે ત્યાં જ ખૂંપી જશો એટલે જેને સાયકોલોજીમાં કહે છે ને ઇન્ફન્ટાઇલ રિગ્રેશન તે પણ આવી જાય. પણ એવું નથી, એક સૃષ્ટિ છે ને જાણે આપણે જ પોતે રચતા રચતા અડધી મૂકીને આવતા રહેલા અને જાણે સાથ દે છે કે હવે તું મને પૂરી કર એવું કંઈક મને થાય છે. અને તે વખતના જે અનુભવો હતા એ અનુભવોમાં જે ફિનોમેનોલોજીમાં જે અપેક્ષા રહે છે કે અનમીડિયેટેડ પરસેપ્શન વ્યવધાન રહિત ઇન્દ્રિય પ્રત્યક્ષ એમાં હતો. અને આજે જો એ તરફ જતો હું એક સર્જક તરીકે તો એટલા માટે કે સર્જનને માટે એક અનિવાર્ય શરત મારી દ્રષ્ટિએ છે, નહીં તો તમે તો પછીથી તો લોકો કહેશે કે તમે વિદ્વાન થયા, તમે વિદગ્ધ થયા, તમને અમુક રીતે બોલતા આવડ્યું, તમને દલીલ કરતા આવડી, તમને તર્કના હતાપાટા ખેલ્યા, આ બધું જો પાછું તમે સાથે લઈને એનો ભાર ઉંચકીને ચાલો તો આ બધા અનુભવો મને લાગે છે કે એના ભારથી જ કચડાઈ જાય. બહુ કોમળ વસ્તુ છે એટલે એનો તંતુ મેં સાંધ્યો આ રીતે નોસ્ટાલ્જિયાની મદદથી. અને એ એમ નથી, એ જાતનો ઝુરાપો જે છે તેમ નથી કે એ સૃષ્ટિ સ્વર્ગરૂપ હતી, એ સૃષ્ટિને પાછી અવતારવી છે અથવા આ સૃષ્ટિ છે જ નહીં, આ સૃષ્ટિ જાણે કે ભૂસી નાખવા જેવી છે, એમાંથી પાછા વળી જાઓ, પેલી સૃષ્ટિને સુજીવન કરો, જાણે આ સમય બીત્યો જ નથી, એ સમયમાં જીવીએ છીએ, એવું નથી. કારણ કે એમાં પણ ભય હતો, એમાં પણ કરુણતા હતી, એમાં પણ મરણ હતું, એમાં પણ એકાકીપણું હતું, એમાં પણ છે તે અવાચકતા હતી, એ બધું છે જ. હું તો પરી રાક્ષસની વાત ના આવે, માત્ર પરીની જ વાત આવી હોત ને કંઈ એવા તરંગોએ ચડી ગયો હોત, પણ એવું નથી. અહીંયા તો મધુમાલતીને પણ સ્વપ્ન આવે છે તે આખી કોસ્મિક ડિસ્પેરને અંગેનું આવે છે. એટલે નોસ્ટાલ્જિયામાં જે જૂનું તે બહુ સારું હતું, એ જ સુવર્ણયુગ હતો અને હવે કથિર યુગમાં આવી ચડ્યા માટે સુવર્ણને સંભાળો એવું કંઈ વૃત્તિ મારી નથી. ફાવો પાછો એક મને જરા ખૂંચે એવો શબ્દ છે, કારણ કે ફાળો ઉગાડ્યો નથી અને ફાળો રાખ્યો નથી. આ એને જે એક આલ્કેમી છે ને, એક કિમિયો છે ને, એક આપણો મનનો કિમિયો છે, મેજિક વેન્ડ, જાદુઈ લકડી જેવું કશુંક છે, કે હું એમ જ માનું છું, મને લાગે છે કે રિયાલિઝમ એક જ જાતનું કદાચ છે અને તે મેજિક રિયાલિઝમ છે. Unless you turn something, hard fact of life, into a sort of magic, which has an enchanting quality, you are not a creator. એટલે મને એમ લાગ્યું કે હું જે ભણ્યો તો મારું મોસાળ વાલોડ કરીને ગામ છે, અત્યારે તો લિજ્જત પાપડને કારણે જાણીતું છે, તો એ વાલોડ માં પહેલવહેલા મને નિશાળે મૂક્યો પ્રાથમિક શાળામાં. તો ત્યાં મને જે યાદ રહ્યું છે તે એટલું જ, એક સેતુરનું ઝાડ અને એના પછી સેતુર કોઈ મોટા છોકરાઓ પાડી આપે. ત્યારે હું એમ કહું કે બાળપોથીના જે શબ્દો જે હતા એ સેતુરના ખટમીઠા ફળ જેવા જ મેં ચાખેલા, એના પર સેતુની છાયા એ રહેલી, એટલે બારાકણી એવી રીતે મારી પાસે આવી. પછી મારા દાદા શિક્ષક હતા એટલે અમે સોનગઢ ગયા ને ત્યાં ભણ્યા. સદભાગ્ય વાતાવરણ સારું હતું ને આદિવાસી છોકરાઓ જોડે હળી ભળીને ભણવાનું હતું, પ્રકૃતિ તદ્દન નજીક હતી, એટલે પેલી સાવકી માના ખોળા જેવી પાટલી પર બેસાડ્યા ને માના ખોળામાંથી તો હું ઉતરી જ ગયેલો. ત્યારે પ્રકૃતિનો ખોળો મળી ગયો અને પ્રકૃતિમાં આપણે પ્રતિભાવની આશા તો રાખતા નથી. ગુલાબનું ફૂલ છે તેને સંબોધીને આપણે હજાર પંક્તિ બોલીએ પણ ગુલાબ એક પંક્તિ બોલશે નહીં, એ તો બોલશે એની સુવાસ છે કે એની પાંખડીઓની ગોઠવણી છે. ત્યારે એ કારણે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, એમાં ખોવાઈ જવું, એમાં રમમાણ થવું, અને તે પછી ભાષા જે ડાપણ દોડે તે ત્યારે હતું નહીં, એટલે મને એનું વ્યવધાન રહી આખી પ્રત્યક્ષ એની એક અનુભૂતિની આખી સૃષ્ટિ ઊભી થતી ગઈ. એટલે ભણવાનું તો મને એટલું યાદ છે, કપરો કાળ નવસારીમાં ગયો કે જ્યારે અલ્જીબ્રાનો દાખલા બોર્ડ પર બોલાવીને ગણાવે અને શિક્ષક એટલે પડછંદ અને નેતરની ચોટી અલ્પાકાના ખોટની બાણીમાં સંતાડીને આવે અને દાખલો કાળા પાટિયા પર માંડીને ગણાવે ત્યારે એ દૃશ્યો હાથ જ માઇનસનું પ્લસ કરી દે અને પછી અંગૂઠો આ બધા માટે જાણે કે કારણભૂત હોય તેમ અંગૂઠાના ઉપર ચોટી મારે, એટલે ઘેરે જઈએ ત્યારે અંગૂઠો લગભગ બમણા કદનો થઈ ગયો હોય એ ચાડી થાય, એટલે વળી પાછી થોડીક શિક્ષા પાછી ઘેરે થાય, એટલે એ જરા કપરો કાળ હતો. પણ ત્યારથી જ મને શિક્ષણમાં રહેલી નિર્જીવતા જડતા અને શિક્ષકો મરી ગયેલા જેવા, જીવ પ્રાણથી મરી ગયેલા જેવા, પ્રાણવંત નહીં એનો અનુભવ થયો. અને છે છઠ્ઠા ધોરણમાં તો મેં બળવો કર્યો, શિક્ષક છે તે કંઈક શબ્દના અર્થ લખાવતા હતા, તેમાં લખાયું કે જળ એટલે પાણી. મને થયું કે આયાને લખાવવું પડે છે તો શું સમજે છે મારે વિશે, તો મેં લખવાનું બંધ કર્યું ને ચોપડી બંધ કરી દીધી. એટલે મને પૂછ્યું કે કેમ ભાઈ તમારી ઉંમર કેટલી, મેં કહ્યું કે 15 વર્ષ, તો કે ના ના 51 લાગે છે. મેં કહ્યું તો તમને જે લાગે તે ખરું. પછી એમણે કહ્યું કે તમે કેમ લખતા નથી, કે તમે કોઈ શબ્દનો અર્થ પૂછો મને આવડે છે કે નહીં, જે આવડે તે હું નથી લખતો. આ કારણે મારે સ્કૂલ છોડવી પડી અને સ્કૂલ છોડીને પછી હું બીજી સ્કૂલમાં ગયો ને ત્યાં બધા શિક્ષકો સજીવ હતા, સારા સારા. ઠાકોરભાઈ દેસાઈ તો મિનિસ્ટર થયેલા પછીથી અમને સંસ્કૃત શીખવતા, મોરારજીના પર્સનલ સેક્રેટરી રઘુનાથજી નાયક અમને ગણિત શીખવતા. ગણિત મારું બહુ કાચું એટલે એ લોકોએ મને કહ્યું કે અંગ્રેજી તારું સારું છે, બીજા વિષય સારા છે, એના પીરિયડ નહીં ભરશે તો ચાલશે, પણ એ પીરિયડમાં તું ગણિત શીખજે, પણ ગણિતનો કંઈ મેળ ના ખાધો, તે ન જ ખાધો. નાનપણથી ઝઘડા ને બગડા વચ્ચેનો કંઈ ભેદ ખબર નથી, એટલે એનું જે અદ્વૈત જે મેં સ્વીકાર્યું તે કોઈ વડીલોએ સ્વીકાર્યું નહીં, એટલે મારી શાન ઠેકાણે લાવવા માટે મગજ પર ઘણા પ્રહારો થયા, પણ એ તો રહ્યું તો રહ્યું, આજ સુધી કાચું છે. બાળપણમાં તમે પૂછો છો કે કિશોરાવસ્થા ને યુવાનાવસ્થા, બાળપણ પણ 14 વર્ષની ઉંમર સુધી કિશોરાવસ્થા કહેવાય. તો મારા દાદા, એક બીજી મોટી સગવડ હતી, મારા દાદાના હાથમાં પુસ્તકાલયની વ્યવસ્થા હતી, એટલે નવી નવી ચોપડીના પાર્સલો લગભગ માર્ચ મહિનામાં આવે, પરીક્ષા થવાની બાકી હોય એપ્રિલમાં થાય પરીક્ષા, પણ દાદા પાઠ પૂજામાં ખસતો વખત કાઢતા, એટલે લગભગ અમને એકાદ કલાક મારી આ ભૂગર્ભ છૂપી પ્રવૃત્તિ માટે મળી હતો. એટલે પાર્સલો બધા છોડ્યા હોય એટલે ત્યારે તો કાયા નાની સંતાડી દઈ શકાય એવી હતી, એટલે ક્યાંકથી કોઈ જગ્યાએથી ઘૂસી જઈએ, એમના એમનો ઓરડો જુદો હતો, દૂર બેસતા થાય, ઘર સાથે એને કંઈ સંબંધ નહીં, પણ ના એને પૂજા કરે તો જ વખત ઘરમાં રહે, તો ત્યાં જઈને પછી તાજા ખોલેલા પાર્સલમાં ચોપડી હું સૂંઘતો, મને યાદ છે કે નવી ચોપડીની સુગંધ મને બહુ ગમતી. પછી એમાં કાળ રાત્રિનો ખૂની ખંજર હોય, નીલમ અને માણેકના 7 ભાગ હોય, 7 ભાગ જોઈને તો રાજી રાજી કે હવે આ ચાલવાનું, સરસ મજા આવશે, એટલે એ ખૂબ વાંચતા. થોડાક બાળ જીવન એવા માસિકો પણ વાંચતા, પણ દાદાએ છે તે અમને કહેલું કે જીવનચરિત્ર ર ગ અને ક્ષ તે જમાનાની લાયબ્રેરીના વર્ગીકરણમાં આવે, તો ધર્મ નીતિ જીવનચરિત્ર અને ઇતિહાસ આવું આટલું જ વાંચવાની અમને છૂટ હતી. બીજું કલ્યાણ કેવું હિન્દી માસિક વંચાવતા, પણ તમે અમને જે લાલ લીટી કરી હોય કે તેટલું જ વાંચવાનું, પણ એ તો અમે દેખાવ પૂરતું એમનું બધું જ માનતા, પણ તે દરમિયાન જ આ બધું જ વાંચી લીધેલું, નીલમ માણેકને, જુલની જલ્લાદને, કાળરાત્રિનું ખૂની ખંજરને બધું જ, નારાયણ વિસનજી ઠાકોરની નવલકથા ને બધું જ વાંચેલું. એટલે એક પેલી કથાની માંડણી થાય છે, કથાનો તંતુ કેવી રીતે કાંતે છે, ધીરે ધીરે એમાં એક સૃષ્ટિ આખી કેવી રીતે ઉઘડતી આવે છે, આ બધું બહુ જ કુતૂહલ હતું. પછી નવસારી ગયા પછી તો અંગ્રેજી પણ થોડું વાંચવા માંડ્યું. રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ અંગ્રેજીમાં વાંચી, ઓન મેની એ ફ્લિટિંગ મોમેન્ટ્સ ઓફ માય લાઈફ ધાઉ હેસ લેફ્ટ ધાય સિગ્નેટ ઓફ એટર્નિટી. મારી ઘણી ક્ષણભંગુર એવી ઘડીઓના પર તે તારી શાશ્વતની મુદ્રા અંકિત કરી દીધી છે. તો ઇટ વોઝ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ફોર મી કે આ વાત કેટલી સાચી છે. અને પછી જે કવિતા તરફ વયા તે પછી કવિતા તરફથી પછી પાછા વળવાની કેડી હજુ નથી મળી, પાછા વળવાની તે જરૂર લાગતી નથી. પણ ત્યારે જાણે કે એક ગુપ્ત દ્વાર ખુલી ગયું. અમારા સુંદરના કિલ્લામાં અમારા બધા બહુ ભોંયરા હતા અને એમાં તમે બેસી જાઓ તો કોઈ કહે છે કે સુરત નીકળાય ને કોઈ કહે છે કે નાસિક નીકળાય, એ બધી વાતો અમે સાંભળેલી. તો આવું એક મને જાણે કે કોઈની નજર ન પડે એવી રીતે એક ભોંયરું જડી ગયું ને એમાં એક આખી નવી સૃષ્ટિ મારી નજર આગળ અંકાઈ ગઈ. એટલે નવસારીમાં પછી રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, ઘરના વાતાવરણને કારણે કેટલાક પ્રશ્નો અકાળે ઊભા થયેલા કે મરણ એટલે શું, આપણે જીવીએ છીએ શા માટે, કરીશું શું, આ ભણવાનો શું અર્થ. એટલે અકાળે થોડુંક ડાપણ કે દોઢ ડાપણ આવી ગયેલું. આપણે આવા પ્રશ્નો પણ હતા એટલે એ પણ હું વાંચતો હતો. એટલે ત્યારે તો આ જાતનું વાંચન ચાલ્યું. ને પછી તો બધા નવા નવા કૌમુદી, નવચેતન, તે જમાનામાં વિજયરાયનું કૌમુદી નીકળતું હતું, નવચેતન હતું, અને દિવાળી અંકો સરસ નીકળતા બધા, એ બધું ખૂબ ધરાઈ ધરાઈને વાંચતા. પાશ્ચાત્ય સાહિત્ય તો હું એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયો, ત્યાર પછી તેની લાઇબ્રેરીમાં બધી શોધ કરવા માંડી. પણ એક આકસ્મિક રીતે જ એ તરફ હું ગયો, કારણ કે તે જમાનાના જે પ્રોફેસર હતા એ ખરેખર તો તમે એમની પાસે બહુ સહેલાઈથી પહોંચી જઈ શકો એવું ત્યારે વાતાવરણ નહોતું. અને એ લોકો જે મિલ્ટન શીખવતા હોય, પ્રોફેસર બેનર્જી મિલ્ટન શીખવતા, તો મિલ્ટન સિવાય બીજી કોઈ વાત જ ન કરે. આ ટીઆર શાહ શેક્સપિયર શીખવે તો શેક્સપિયરનું જે નાટક હોય સંમેલનથી જે હોય તેની જ વાત, બીજી કોઈ વાત જ નહીં. એટલે સાચું કહું તો આજે મને બહુ નવાઈ લાગે છે કે એ જમાનામાં કેટલી બધી સાંકળી આખી સૃષ્ટિ હતી. શેક્સપિયર પોતે જ કેટલા બધા મોટા જગતમાં લઈ જાય પણ એવું બનતું નહોતું કે મિલ્ટનથી પણ કેટલા બધા પ્રશ્નો ઊભા થાય ને આપણે મહાભારતમાં પણ જઈ શકીએ, રામાયણમાં પણ જઈ શકીએ, આથી બીજી મહાકાવ્યની સૃષ્ટિમાં જઈ શકીએ. પણ એવું કશું બનતું નહોતું, બીજા બધા દરવાજા બંધ કરીને એક દરવાજા દાખલ કરેલા, એ કશું ફરવાનું નહીં. પણ પછી ઇન્ટરમાં આવ્યા પછીથી આ બધાને કારણે કંઈક મનમાં પહેલેથી જ વાંચવાનો શોખ તો ખરો. એટલે મારા મિત્ર રસિક શાહ જોડે ફરતા ફરતા એડવર્ડ સિનેમા ધોબીતાળા વાગળ પેલો શેરીઓ બેઠેલો સેકન્ડ હેન્ડ ચોપડી લઈને, ત્યાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના એન્ડ અધર સ્ટોરીઝ નજરે પડી. તો મને ગ્રેટ વોલ ઓફ ચાઇના નામ જરા બહુ આકર્ષક લાગ્યું, કંઈક એક્ઝોટિક એવું લાગ્યું, એટલે મેં ચોપડી લીધી. એ મેં વાંચી અને તે દિવસથી બધું આખું બદલાઈ ગયું કે સૃષ્ટિને જોવાની એક દ્રષ્ટિ, કે આ તો મેં જગત જોયું જ નહોતું એમ મને એમ થયું. એટલે એને પહેલા તો બધી બહુ કવિતાઓ લખતો હું ને એલ્ફિન્સ્ટન કોલેજનું મેગેઝિન એલ્ફિન્સ્ટોનિયન નો ગુજરાતી વિભાગ આખો મેં જ પચાવી પાડેલો એમ કહીએ તો ચાલે. પણ પછી એ બધું આ વાંચ્યા પછી મેં એકદમ બંધ કરી દીધું કે ના ના, મેં જગતને બી જોયું જ નથી. મારી પોતાની અને પોતાની નહીં જતા પોતાની માની લીધેલી સુખ દુઃખની લાગણીઓ, પ્રેમની લાગણીઓ, પ્રેમની હતાશાની લાગણીઓ, આ બધું કંઈક થોડુંક લાડ રડાવીને એને ચીચરા પાણીમાં છપછપિયા કરવાનું આ ચાલે નહીં. આ તો બહુ જોખમ ખેવા જેવી વાત છે અને એમાં માથા સાથે બધું મેળવવાનું છે. જો અનુભૂતિ એ સ્તર પર જઈને હું નહીં લઉં તો આ બધું તો ફેંકાઈ જશે. અને એ દરમિયાન મારે હું ભણી રહેવા આવ્યો ત્યારે મેં એલ્ફિન્સ્ટન કોલેજની લાઇબ્રેરીમાંથી ફિલોસોફીની ચોપડીઓ બધી વાંચી, કાંટ કાંટ પણ ત્યારે વાંચેલો. પછી મેં એક બીજી એવી સરસ ચોપડી મારા હાથમાં આવી ગઈ, થ્રી માસ્ટર્સ સ્ટીફન ઝ્વાઇગની, અને એણે ડિકન્સ, બાલઝાક અને દોસ્તોયેવ્સ્કી પર લખેલું. અને એ કારણે મને ડિકન્સ અને બાલઝાક તો કંઈ પછી વાંચ્યા પણ બહુ ન ગમ્યા, અથવા એમ કહું કે એ લોકોની વેવ લેન્થ પર હું નહોતો. પણ દોસ્તોયેવ્સ્કીનું એટલું બધું આકર્ષણ કે આખરે એ સાચવી રાખીને ફરી ફરી વાંચીને વંચાવવા માટે લાઇબ્રેરીમાં તે ચોપડી તફડાવી દીધેલી. અને પછી કંઈ કેટલી બધી વાર વાંચી, કદાચ હજુ મારા ઘરેથી એ ચોપડી નીકળે. કવિતાનું વાંચન તો ચાલુ જ હતું પણ કવિતા ત્યારે અંગ્રેજીમાં કે પછી જાજી વાંચેલી નહીં, પણ બીજી બધી ભાષાની બંધ. અને એ દરમિયાન રવીન્દ્રનાથની પેલી જે પંક્તિ મનમાં જે પ્રવેશેલી તો મને એમ થયું, રવીન્દ્રનાથ એક સ્થળે લખ્યું છે કે માય પોએમ્સ ઇન ઇંગ્લિશ આર બર્ડ્સ વિથ વિંગ્સ ક્લિપ્ડ. પાંખ કાપેલા પંખી જેવા છે, ઉડી શકતી નથી પંખી જેવા, એની પાંખ છે તે કાપી દીધી. એટલે મને થયું કે જો રવીન્દ્રનાથને સમજવા હોય તો બંગાળી જ સમજવું જોઈએ. એટલે હું મારા એક મિત્રતા મોહન ઠક્કર, તેની સાથે બેસીને અમે બંગાળી શીખતા હતા માટુંગાના કિંગ સર્કલ ગાર્ડનમાં. અને ત્યાં નરસિંહ પ્રસાદ આચાર્ય બોમ્બે ટોકીઝના ડાયરેક્ટર, અને ઘરે રવિન્દ્ર રચનાવાળીના સરસ સોનેરી અક્ષરમાં નામ લખેલા અને મોરક્કો લેધરમાં બાઇંગ કરેલા 21 ગ્રંથો હતા. તે બેસી બેસીને ઉકેલ્યા અને પહેલું કાવ્ય પત્નીના મરણમાં એમણે સ્મરણ નામે લખેલું સોનેટ, તો પયાર છંદ પર કાબુ મેળવી લીધો અને ત્યાં બાગમાં બેઠા બેઠા જ એનો અનુવાદ બધો કરી નાખ્યો. અનુવાદ કરવાથી બંગાળી સારું આવ્યું, એટલે બંગાળી તરફ વળ્યો. અને જ્યારે કોલેજમાં ઇનામ મળ્યું BA માં, ત્યારે મેં રવીન્દ્રનાથના બધા પુસ્તકો ખરીદી લીધા. એટલે આમ કવિતા તરફ વળ્યો એ રવીન્દ્રનાથની આંગળી ચાલી. સંસ્કૃતમાં તો કવિતા હતી તે વાંચેલી, અને સંસ્કૃતમાંથી રવીન્દ્રનાથે બહુ સારી રીતે આત્મસાત કરેલું, એટલે એ તંતુ મારો સંસ્કૃત સાહિત્ય સાથે સંકળાયો, રવીન્દ્રનાથની સાથે એનું અનુસંધાન. અને બીજું પછીથી કરાચી ગયા પછીથી મારું બીજું જગત ખુલ્યું. ભૂલી ગયો તમે ફાળો શબ્દ વાપરીને પ્રશ્ન પૂછેલો છે, એ પ્રશ્ન પાછળ બીજે રૂપે આવ્યો, એટલે મને લાગે ટાળી ન શકાય. પણ સભાનપણે તો નહીં, પણ એવું છે ને કે આપણે એક ચિત્તની, આપણા પોતાના ચિત્તની એક આબોહવા હોય છે, અને એ આબોહવાને અનુરૂપ જ વાતાવરણ મળી રહે છે. આપણી લાગણીને પણ ખીલવા માટે, વિકસવા માટે અમુક જાતની આબોહવા ફાવે, દરેકને જુદી જુદી આબોહવા ફાવે છે. તો મને જેને કહે છે ને કે કોસ્મિક ડિસ્પેર, તે એવું કે વ્યક્તિગત જીવનમાંથી નહીં, મારા કોઈ વ્યક્તિગત જીવન, તે પેલી એક્ઝિસ્ટન્સમાં હતો ત્યાં સુધી જે કવિતા લખતો એમાં આવી બધી પાળેલી પોસેલી નિરાશાને મમરાવવાનું ગમતું હતું, પણ એમાં કોઈ ઊંડો પાયો નહોતો કે કશું નહોતું. બધી રીતે સુખી હતા, દુઃખ હતું તે કલ્પેલું હતું, જગત તરફ નજર જ નહોતી કરી. એટલે પછી કરાચી હું ગયો ત્યારે યુદ્ધ તરત પૂરું થયેલું, 45 નવેમ્બરમાં ગયો, ને ઘર મને રહેવાને મળ્યું નહીં. હું 47 એપ્રિલ સુધી રહ્યો પણ મને ઘર રહેવાનું મળ્યું નહીં. એટલે હું એક સ્કૂલની, શારદા મંદિર નામની સ્કૂલ છે હવે માંગરોળમાં ગઈ છે શારદા ગ્રામ, તે સ્કૂલમાં હું સૂઈ રહેતો પાટલી પર. સવારે 5 વાગે ઠંડા પાણી નહીં લેવાનું, કારણ કે તો રાષ્ટ્રીય શાળા હતી એટલે વિદ્યાર્થીઓ 5 વાગે આવીને ભજન ભજન વગેરે શરૂ કરી દે, તે પહેલાં તો મારે ઉઠી જવું જોઈએ, નહીં લેવું જોઈએ. એમાંથી મને દમ પણ થયો. પણ બીજો બે વસ્તુ મળી કરાચીમાં, દમ અને જીવન અને સાહિત્યના, વિશ્વ સાહિત્યના પ્રખ્યાત સર્જકો સાથેનું મિલન. કારણ કે મારે ઘર નહોતું, મીન્સ કોલેજની, કોલેજ સવારની કોલેજ, એટલે પછી આખો દિવસ કરવો શું. તો કોલેજની લાઇબ્રેરી બહુ સરસ હતી DSN કોલેજની, તો ત્યાં બેસીને મારી જાતે જ બધા લેખકોમાં, એક પ્રોફેસર વ્યાસ, ભવાનીશંકર વ્યાસ વિદ્યાભવનમાં મુંબઈમાં હતા, તો એમણે સારું વાંચેલું, એ મને દોરી ગયા. અને પછી તો મારો આખો, તમે કહો કે 12 વર્ષનું જે તપ છે એ તપ શરૂ થયું. મેં ત્યારે ખૂબ વાંચ્યું, ખૂબ પુસ્તકો ટૂંકા પગારમાં પણ ખરીદી લીધા, અને એમાં જેકબ વાઝરમાન, જર્મન લેખક હરમાન સુદરમાન, પછી સાંતાયના, પછી તે ઉપરાંત ફ્રેન્ચ લેખકોમાં આનાતોલ ફ્રાન્સ, પછી એ બીજા જે જર્મન લેખકો હતા સ્ટેફન ઝ્વાઇગ, આ બધા ત્યાં. પણ ત્યાં રિલ્કેનો મેળાપ ત્યાં નહોતો થયો, મલારમેનો પણ ત્યાં નહીં. પણ મેં મોડર્ન લાઇબ્રેરી સિરીઝની જાયન્ટ એડિશન્સમાં દરેક દેશની વાર્તાઓનું સંકલન મળતું હતું, જર્મન શોર્ટ સ્ટોરી, રશિયન શોર્ટ સ્ટોરી, એ બધી ખરીદેલી. અને ખરું જોતા હું એમ કહું કે ટૂંકી વાર્તા તરફ મારું જે આકર્ષણ થયું તે મને એ રીતે થયું. અને મેં હેમિંગવેને પણ ત્યારે વાંચ્યો, અને હેમિંગવે કહેલું કે શોર્ટ સ્ટોરી ધો શોર્ટ મસ્ટ હેવ એન એપિક ટેનર, એટલે ટૂંકી વાર્તા ભલે ટૂંકી રહી પણ મહાકાવ્યનો વ્યાપ એમાં હોવો જોઈએ. ત્યારે મને થયું કે આ બહુ પડકારનારી વાત છે, અને જો કરવું હોય, કશું લખવાની ઈચ્છા હોય તો આ કરવું જોઈએ, નહીં તો બીજું કશાનો અર્થ નથી. બાકી તો પત્ર રૂપે બધું મિત્રોને ઘણું લખેલું, અને એવી થોડી કાચી પાકી વાર્તાઓ પણ લખવાનો પ્રયત્ન કરેલો, જ્યાં પણ ઘેર સામયિક પણ ફાલ્ગુની શરૂ કરેલું, એ તો ઇન્ટરમાં મુંબઈમાં હતા ત્યારથી શરૂ કરેલું. તો આ રીતે કરાચીમાં મેં ખૂબ વાંચ્યું, અને ત્યાં બધા કોન્ટિનેન્ટલ પોએટ્સનો પરિચય થયો. અને મિડ 20th સેન્ચુરી પોએટ્રી નામનું વોલેસ ફાવલીનું સંપાદન કરેલું એક કાવ્યનું પુસ્તક હતું. તે પછી મેં વડોદરા આવ્યા પછી વાંચ્યું ને વંચાવ્યું, અને ક્ષિતિજ પર એ જાતની કવિતાનો પ્રભાવ વધારે પડ્યો. અને પછી કવિતામાં તો લગભગ રિલકેથી માંડીને અનેક જર્મન કવિઓ, બીજા બધા એલેક્ઝાન્ડર બ્લોક, પછી જે આમ બહુ અજાણ્યા, આપણે માટે અજાણ્યા પણ ઘણા બધા જાણીતા એવા ઘણા બધા કવિઓ મેં વાંચ્યા. ટોમસ માનની વાર્તાઓ વાંચી, નવલકથાઓ વાંચી, કાફકા પછી લગભગ પૂરો વાંચ્યો, દોસ્તેવસ્કી નાથી વાંચવાની શરૂઆત કરી. તે ઉપરાંત ત્યારે જ કેટલીક નવલકથા, જેના અત્યારે નામ પણ ભૂલી ગયો છે, એની પણ મનમાં પ્રબળ છાપ પડી. કેટલીક લેટિન અમેરિકાની હતી, કેટલીક ફ્રાન્સની હતી, કેટલીક ઇટાલીની હતી. અને આ બધાનું મળીને મારા મનમાં સાહિત્ય આ હોઈ શકે એવી કોઈ સિદ્ધાંતના પુસ્તકમાંથી લીધેલી વ્યાખ્યા કે લક્ષણો નહીં, પણ આ કૃતિઓના સંપર્કમાં આવ્યાથી સાહિત્યની વાત આ હોઈ શકે એમ મને ધીમે ધીમે લાગવા માંડી. એ જે પ્રભાવ છે ને, એ આમ જેમ આપણે કોઈ હિસાબ આપી દઈએ ને રૂપિયાના પાઈમાં, એમ આપી દઈ શકાતો નથી. ઉમાશંકર એમ કહે છે કે રવીન્દ્રનાથનો પ્રભાવ એ મારી મોટી મર્યાદા છે. હવે એમ તો મને ન્યાય કરવા માટે એવું તો ના કહેવું જોઈએ, કારણ કે કેટલાક એમ પણ કહ્યું કે જે માણસ રવીન્દ્રનાથ વાંચીને ગયેલો થઈ જાય, એક બાજુથી આલ્બેર કામુ, સાર્ત્ર, કાફકા, દોસ્તેવસ્કી, રાઇનર કુંસે, જે મિલાન કુંદેરા, એવા બધા લેખકોને કેવી રીતે વાંચે, અથવા અમેરિકાના બ્લેક હ્યુમરિસ એને કેવી રીતે વાંચે. પણ કોઈનો પણ પ્રભાવ આપણે ઝીલીએ એનો અર્થ શું છે કે એણે જિંદગીને જે રીતે જોઈ અને એનું રૂપ આપ્યું, એની પ્રક્રિયા આપણે બિલકુલ નજીક જઈને જોઈએ. એ એટલે પ્રક્રિયા જે સમજીએ આપણે, એટલો જ પ્રભાવ. પણ મેં જે લેખકો વાંચ્યા તે મારે એમ કહેવું જોઈએ કે જે ઇનિમિટેબલ, તમે જો એનું અનુકરણ કરવા જાઓ તો હાસ્યાસ્પદ જ નહીં હોય, એ તમને અનુકરણ કરવા જ ન દે. અને મારી મોટા લેખકની કસોટી એ જ છે કે એનું અનુકરણ કરો તો મર્યાદ જાણજો, એવું બની જ નહીં શકે તમારી હાંસી જ ઉડાવે કોઈ. અને કાફકા જેવી વાર્તા લખવા જાઉં તો લોકો કહેશે કે આ શું, આવું તો કંઈ થાય. એટલે લેખકોનો પ્રભાવ હજુ પણ પડે છે મારા પર. દાખલા તરીકે આ બધા કહે છે કે 100 years ઓફ સોલિટ્યુડ, પણ મને એની જે ઓટમ ઓફ ધ પેટ્રીઆર્ક બહુ ગમે છે, કારણ કે એમાં એણે ખરેખર પોતાનું સર્જન કર્મ કર્યું છે. અને એમ તો બિચારાએ પોતે કહ્યું છે કે 100 years ઓફ સોલિટ્યુડમાં તો મારી 8 વર્ષ પહેલાંની જે જિંદગી છે 8 વર્ષની ગઈ, એમાં આવી છે, પછીનો વિકાસ નથી એમાં. પણ આપણને તો એ જ એટલી ગમી ગઈ કે છે, આગળ હજુ જવાનું હવે શું છે. તો આ બધા સર્જકો હું વાંચું છું તો એક જ એમાં મને લાભ થાય છે કે મને નવી નવી શક્યતાઓ તરફ એ લોકો અંગુલી નિર્દેશ કરે છે કે આમ તો કર્યું. એટલે આ બધા જે લેખકો છે, સર્જકો છે, તો મને એમ લાગતું કે જો જગત જે છે એની પ્રતિચ્છવી કે માત્ર એની આપણા પર પડેલી છાપ, એટલાથી જ જો આપણે જીવનનું ગાળું ગબડાવતા હોઈએ તો ધીમે ધીમે દરિદ્ર થતા જઈએ. એની સાથે સાથે રિલકે અને ગેરાર્ડ મેનલી હોપકિન્સે જે પ્રયોગ કર્યો છે શબ્દનો, તે કહીએ તો ઇનસ્કેપ અને આઉટસ્કેપ અથવા હાર્ડસ્કેપ, ગેરાર્ડ મેનલી હોપકિન્સ કહે છે, તો એ બે તમે ભેગા ન કરો તો ખરી યથાર્થતાનું ચિત્ર તમારી આગળ અંકાતું નથી. અને રિલકેએ પણ એ જ કહ્યું, તો ટુ ક્રિએટ મોર હાર્ડ સ્પેસ, હૃદયનો થોડોક અવકાશ વિશાળ કરવો. અને મને તો મારી પીએચડીની થીસિસને સંત કવિઓ અને જ્ઞાન માર્ગે ધારા વિશે કરીમાં દાદુ દયાળે બહુ સરસ કહ્યું છે, તે પણ આવ્યું કે ભાઈ એક ફૂલને ખીલવું હોય છે તો બાંહેધરી માગે છે ભગવાન પાસે, તો ઉપર શું ખૂબ મોટું આકાશ વિસ્તરેલું હોવું જોઈએ તો જ હું ખીલીશ, નહીં તો મને બધું નાનું પડે. એટલે આપણા સંત કવિએ કહ્યું છે કે ઉપનિષદમાં પણ કહ્યું છે કે મોટામાં મોટું પાપ જે છે એ બ્રહ્મસંકોચનું પાપ છે, તમે તમારી ચેતનાને સંકોચી દો એ પાપ. એટલે મેં જે પ્રભાવ ઝીલ્યો ત્યાં રીતે કે મારી ચેતનાને કોઈ જે વિસ્તારે, એના પરિમાણને વિસ્તારે, પછી ડરવાનું નહીં, ભયાનકનું હોય, જુગુપ્સાનું હોય, કરુણનું હોય, કારણ કે એ બધાની કન્ટેન્ટ સાથે મારે સંબંધ નથી, પણ એના ફોર્મ સાથે સંબંધ છે. સુઝન લેંગરે કહેલું ને, વી આર નોટ કન્સર્ન વિથ ધ કન્ટેન્ટ ઓફ ફિલિંગ્સ બટ વિથ ધ ફોર્મ્સ ઓફ ફિલિંગ્સ. એટલે એ મને ગમે. એટલે મેં સંસ્કૃત પણ પછી તો ઘણું વાંચ્યું, દાખલા તરીકે કાલિદાસ ફરીથી વાંચ્યો, વાલ્મીકી વાંચ્યો, હજુ અત્યારે મહાભારત વાંચું છું, અને સંત કવિઓની પણ બધી કવિતાઓ વાંચી. ત્યારે મને લાગ્યું કે પોષણ મેળવવાને માટે તો આખું વિશ્વ છે આપણી આગળ રાજભોગ ધરીને ઉભું છે. છતાં લોકો કહે છે, મને પશ્ચિમ પરસ્તીનો મારા પર આરોપ મૂકે છે કે બધું તો તમે તો પશ્ચિમમાંથી જ લાવો છો. પણ જનાંતિક તમે જો વાંચ્યું હોય તો એમ ન કહો કે પશ્ચિમમાંથી, બધા બોદલેર છે પણ કાલિદાસ વાલ્મીકી નથી, રવીન્દ્રનાથ નથી, બીજા ઘણા બધા કવિઓ છે, બોદલેર પણ છે. તો સાંજ જ્યાં પેર્સ લખા તરીકે મને ગમે છે. મારી વાત એક છે કે જો તમે આ રીતે તમારી ચેતનાને પોષણ ના આપો, એના ડાયમેન્શન્સ પરિમાણો નહીં વિસ્તારો, તો ગ્રેજ્યુઅલી વિધાઉટ યોર નોલેજ યુ વિલ સ્લીપ ઇન ટુ ઇન એક્ઝિસ્ટન્સ. એમાંથી જો તમારે બચવું હોય, ઉગરવું હોય સર્જક તરીકે, તો તમે આ કરો, નહીં તો પછી આ બધામાંથી તમને પંપાવવા જેવું એક વ્યક્તિત્વ સમાજે આપી દીધું હોય છે, તેને કોળે બેસાડીને લાલ રડાયા કરો અને જિંદગી પૂરી કરો, જે કેટલાક અભાગ્ય સર્જકો કરતા હોય. એ અસર મેં બહુ જ સળવદ રહીને ટાળી છે. મેં બહુ વાંચ્યું છે સાંજા પેસની કવિતા, પણ મને લગભગ ઘણી બધી મોડે છે. પણ છતાં મેં હંમેશા એ કાળજી રાખી છે કે મારું વિશ્વ છે તે મારી પોતાની આંખથી જોયેલું હોવું જોઈએ, અને મેં એને કોઈ રીતે ઘડેલું હોવું જોઈએ. એટલે મને કોઈકે કહ્યું છે, કોણ છે અત્યારે મને યાદ નથી આવતું, કદાચ મલાડમાં હોય, કે તમે એક પ્રકારની શૈલીમાં લખવાનું શરૂ કર્યું, તમને ફાવી ગઈ તો ચેતી જાઓ, તરત જ એને છોડીને સામે છેડે પહોંચી જાઓ. એટલે એમ ના લાગવું જોઈએ. અને હમણાં જ પેલા પેસોવા નામના પોર્ચ્યુગીઝ કવિની વાત કરતા હતા, ત્યારે મેં કહેલું ને કે આપણામાં તો એક ને એક જ નહીં પણ 10-15 માણસો સાથે રહે છે, અને એ બધા વચ્ચેનો સંવાદ સંઘર્ષ એ પણ ચાલવો જોઈએ. એટલે હું દોસ્તેવસ્કી મને ગમે છે, પણ દોસ્તેવસ્કીની વાર્તા કે એની રચના પ્રક્રિયાનું અનુકરણ હું ના કરી શકું. દાખલા તરીકે આજે પણ મને લખવું હોય તો મને એમ કોઈ વાર પ્રલોભન થાય કે નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ જેવો, જે નાયક નહીં પણ પ્રતિનાયક જેવો કોઈ પાત્ર ઘડું, તો એ લોભમાંથી તરત હું પાછો સાવધ બનીને બચી જાઉં છું કે ના, એ મારે કરવાનું નથી. મને જે માણસ દેખાશે મારો પોતાનો, જેને મારી ધરતી સાથે મારી ચેતનામાં જેના મૂળ હોય છે, તે મારા માટે સાચો. પણ એક વાત છે કે હું આ વાલેરી કે માલારમે કે એ લોકો પાસેથી એક વસ્તુ શીખ્યો કે તમે કેટલું અમૂર્ત છે તેને મૂર્તના ક્ષેત્રમાં લાવી શકો છો, અને ઇન એ મેમોરેબલ વે, એ વધારે મહત્વનું છે. એટલે હું એક અમુક આગ્રહ રાખું કે નેવર મેક એની સ્ટેટમેન્ટ, વિધાનો ના કરો, પણ યુ હેવ નોટ ટુ ટેલ બટ યુ હેવ ટુ શો. તમે બતાવો, પ્રત્યક્ષ કરી આપો, તો પ્રત્યક્ષતા મૂર્તતા. અને તમે એવી વર્તો પછી તમારે ચેલેન્જ લેવી હોય તો શું કરવું, તમે ધુમ્મસને વાચા આપો, અંધકારને બોલતો કરો, પવનના શરીરને સ્પર્શો, ત્યારે એ જે મારા પર પ્રભાવ પડ્યો હતો આટલો, કે નેવર ટેક ધ ઇઝી વે, ટ્રાય ટુ ડુ સમથિંગ. અને એટલે જ હું કહું છું ને કે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ઓફ એન આર્ટિસ્ટ ટુ ફેઇલ. તમે પણ કદાચ પૂછશો તો પહેલેથી જ જવાબ આપી દઉં કે તમારી કઈ કૃતિ તમને ઉત્તમ લાગે છે. મેં કહું કે નથી લાગતી, અને એ મારા માટે આશ્વાસન છે કે ભાઈ મારે હજુ વિકાસ થવાની શક્યતા મને લાગે છે, એટલે આ કર્યું, મને આમાં બહુ સંતોષ થયો એવું પ્રામાણિકપણે હું કહીને શકું. એટલે તમે જો મારી વાર્તાઓના સંગ્રહો જોશો તો એક ટેકનિક હું 3-4 વાર્તામાં અજમાવી જાઉં છું. એટલે મારી સામે જે પ્રશ્ન છે એ આખો પ્રશ્ન છે, તે રસકીય પ્રશ્ન છે, એસ્થેટિક પ્રોબ્લેમ છે, અને એ એ પ્રોબ્લેમને કેવી રીતે સમજવું, ઉકેલવા કરતાં કેવી રીતે સમજવું, અને એ સમજને આપણે સર્જનાત્મક રીતે કેવી રીતે મૂકવી, એ મારો પ્રશ્ન છે. એટલે એ આખી કૃતિ એક ઓર્ગેનિક હોલ બને, એમાં એક વાક્ય કાઢી નાખવા જેવું ન રહે, અને એની ગૂંથણી એવી હોય કે જે એકદમ સપાટી પરથી ન દેખાય, પણ જેને શોધ્યું હોય તેને જરાક ઊંડે જવાની જરૂર પડે એટલી સૂક્ષ્મતા એમાં હોય, એ મારો આગ્રહ છે. એટલે બહુ જ લાંબી વિશાળ કદની ડબલ ડેકર નોવેલ્સ કે બધી પેઢી દર પેઢીની વાત આવતી હોય છે, કે ડોક્યુમેન્ટેશન અમુક જાતના હોય, એ બધા તરફથી હું પાછો વળી ગયો છું. એનું કારણ કે આ સૂક્ષ્મતાનો આગ્રહ છે. એમ નહીં કે એ બધું મેં સિદ્ધ જ કર્યું છે, તે દરેક ટેકનિક જુદી જુદી બદલી. જો પેરેબલની ટેકનિક લીધી, દ્રષ્ટાંત કથાની, ફેરી ટેલની લીધી, ફેન્ટસીની લીધી, પછી બિલકુલ નર્યા વાસ્તવવાદની લીધી, પછી સાયકોલોજીકલ ડેપ્થમાં જઈને આપણે જોઈએ તો ત્યાં બધું છે, એને જોડવાનું કેવી રીતે એને માટેનો પ્રયત્ન કર્યો, પછી એમાં મલ્ટીફોકલ ટાઈમની તપાસ કરી. એમ તમે જો મારા થોડા સંગ્રહો જોશો તો એમ લાગશે કે જો હું અમુક જ એક જ લેખકના પ્રભાવમાં આવી ગયો હોય, એવું જો બન્યું હોય, તો હું બસ ત્યાં પછી મને આ મળી ગયું, ને પછી હું ધીમે 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 એની નકલો કાઢતો જાઉં, ને પછી મને એમ લાગે કે તમારા જવાબમાં એમ પણ કહી દઉં કે હા, મને હવે ચોક્કસ દિશા મળી ગઈ છે, મને લાગે છે કે મારો આ પ્રયત્ન સફળ છે. પણ એવું નથી, સાહિત્યની પ્રવૃત્તિ જ એટલા માટે છે. સાહિત્યની પ્રવૃત્તિ શાને માટે છે કે મારી ચેતના, મારા જૈવિક પ્રયોજનો, મારા સામાજિક આશયો અને મારી થોડી પંપાયેલી લાગણીઓ આને જ સંતોષવા પૂરતી નથી. અને એટલે એ ચેતના જેટલા જગતને આત્મસાત કરી શકે, બાહ્ય અને આંતરિક એ બેની વ્યાવર્તક રેખાને જેટલી ભૂસી શકે, તેટલે હું છે મારા વ્યક્તિત્વનું પરિમાણ વધે. જો લખવું હોય તો આટલા માટે, એટલે તે ચરવણા. એટલે શાની ચરવણા? એ સ્થિતિ કોન્ટેમ્પલેશન શાનું? તો કે તમે આ જગત જે જુઓ છો એના સંપર્કમાં આવો છો, એની સાથે તમારો મુકાબલો થાય છે, એની સાથે તમારું મિલન થાય છે, એની સાથે તમારી ઝઘડા પણ થાય છે. પણ આ બધાને કેવળ વૈયક્તિક સ્તર પર ન રાખતા, જો તમારી ચેતનાને તમે વિસ્તારેલી હોય તો એના બીજા અપ્રગટ પરિમાણો સુધી તમે પહોંચી શકો. એટલે આ જાતનો ચેતો વિસ્તાર એ મારા વ્યક્તિત્વની સીમાઓનો વિસ્તાર છે. અને ઉપનિષદમાં કહ્યું છે તેમ, નાલ્પે સુખમ ભૂમૈવ સુખમ, અલ્પમાં સુખ નથી. ભૂમા સુધી તમે તમારું વિસ્તરણ કરી શકો, બૃહત્નો સંસ્પર્શ લાવી શકો, તો જ તમને સાર્થકતાનો અનુભવ થાય, નહીં તો ન થાય. હવે આને માટે 10 ખંડવાળી નવલકથા લખવાની જરૂર નથી. જાગોમેતી એક એના એક જ તારમાંથી કરેલા શિલ્પમાં પણ આ એચિવ કરી શકે. કે ઉંગારેતી જેવો કવિ એક લીટીમાં, ઓફ અધર ફ્લડ્સ આઈ હિયર એ ડો, એક લીટીમાં પણ એ પરિમાણ સાધી શકે. પણ એ તમારે એક લીટી એવી હોવી જોઈએ કે જેના મનમાં ગઈ, એના મનમાં પછી એના અસંખ્ય આપણી ચેતનામાં એ બૃહત્નો સંસ્પર્શ એને શાખાહિત પલ્લવિત કરે છે અને એક આખું વિશાળ વટવૃક્ષ જેવું કંઈક આપણામાં પાંગરે છે. જે ન હોય તો સર્જનને માટેની આબોહવા રજાતી નથી. એટલે જ મેં એમ માન્યું કે સર્જકને માટે કોઈ ભૌગોલિક સીમાડા નથી. અને આને કારણે મારા પર આરોપ પણ મુકાયો કે એમનામાં ઇન્ડિયનનેસ નથી, સોશિયલ અવેરનેસ નથી. પણ સોશિયલ અવેરનેસ એટલે મેં ઝોપડપટ્ટી વિશે વાર્તા લખી કે મહિમની ખાડી વિશે લખી એ નથી. પણ આખો સમાજ મારા આંતરિક ઉર્મી જીવનમાં કયા રૂપો પામીને ઉતર્યો છે, એના કયા સંઘર્ષોને કઈ રીતે મૂક્યા છે. સંઘર્ષો તો છે જ. એક મુલાકાતની વાર્તામાં પેલો જે જાય છે એ આખો સપ્રેસ્ડ ઈગો એનો અને એનું બિલકુલ જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ને બધું છે, એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ નથી. સાયકોલોજીકલ પ્રોબ્લેમ તરીકે કોઈ તપાસી પણ છે હમણાં એ વાર્તાને કંકાવટીમાં. પણ મારે માટે એ પ્રોબ્લેમ એ છે કે તમે આની આ જાતના વ્યક્તિત્વને રજૂ કરવા માટે કેવો પરિવેશ, કેવું વાતાવરણ, કેવી આબોહવા રચો, બધી વસ્તુઓને નવા રૂપો કેવી રીતે આપો, તો આ માણસનું આ બહાર આવે. તો મારે એસ્થેટિકલી પ્રયત્ન કરવાનો હતો. તેવી રીતે આપણને એમ લાગે કે એક પુરાણી વાર્તા, ત્યારે શું સૌથી પુરાણું છે? તો કે હું રોજ રાતે ઓગળી જાઉં છું, ડિસઇન્ટિગ્રેટ થઈ જાઉં છું, મારા કણ કણ વિખેરાઈ જાય છે, અને પછી પાછા બધાને ભેગા કરીને હું એકઠું મૂકીને ફરી પાછું જ્યારે એને રચું ત્યારે એનો એ આવે છે, એમાંથી થોડું જતું રહે છે. તો આ ડિસઇન્ટિગ્રેશન અને રીબર્થ એ ચાલ્યા જ કરતો હોય છે. ત્યારે એની એક ક્ષણ લઈને આપણે જોઈએ કે શું છે આ. તો મારી સામે આ જાતના પ્રશ્નો છે. એટલે આ વાર્તાઓ વિશે કે કવિતા વિશે, કવિતામાં પણ મેં જાજુ નથી લખ્યું, કારણ કે મને ગદ્યનો લય, ગદ્યનો આખો બંધ, એનું ગૂંથન, એની ગૂંથણી ગ્રંથાયનું એ બધું મારી પોતાની દ્રષ્ટિએ મને વધારે ચેલેન્જિંગ લાગે છે કે તમે એ કરો. બાકી કવિતાની બાની અત્યારે એટલી લપટી પડી ગઈ છે કે જેમ પેલા મઠ રે મઠવાળાએ કહેલું તેમ ડાબા હાથનો ખેલ બની ગઈ છે. તમે એક દિવસમાં 700 હાઇકુ લખી નાખો કે 20 સોનેટ લખી નાખો, કેટલાક લોકો લખે છે. એટલે મને એમ લાગે છે કે આવા વિશ્વ સાહિત્યના સંદર્ભમાં આપણી કૃતિને મૂકીને જોવી જોઈએ, પરિપ્રેક્ષ્ય જરા વિશાળ બનાવવો જોઈએ, આપણી સામે મોટા પડકારોને ઝીલવાને માટેની આખી એક નવી સૃષ્ટિ ઊભી કરવી જોઈએ. અને એ કર્યા પછી તમે લખો. તો માનું છે કે લેખક સભાન છે અને સભાન પણ જ આ કરી શકે. જે આવ્યું મનમાંથી પસાર થયું તેને અલબ જલબ જાળી લીધું અને ચાર પંક્તિમાં આમ તેમ વેર વિખેર મૂકી દીધું, એ એક જાતનો શિથિલાચાર ગણાય. મને ટોલ્સ્ટોય એક વાર કહેલું ને તે યાદ આવે છે કે ટોલ્સ્ટોય છે તે બહુ જ વ્યવસ્થિત માણસ, સવારે ઉઠીને વહેલી સવારે ઉઠી અને પછી લખવા બેસે. અને દોસ્તોયેવ્સ્કી તો એક રીતે કહીએ તો આસુરી વૃત્તિનો ગણાય, કારણ કે મધરાત્રિને રાતે જાગીને જ બધું પૂરું કરે, કારણ કે પબ્લિશરને આપેલી તારીખ છે તે ચેતી રહેતી હોય. તો એ રીતે એણે આખું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ લખ્યું, એ રીતે ડબલની વાર્તા લખી, માય ચિલ્ડ્રન વેર સોલ્ડ બિફોર ધે વેર બોર્ન, એવી જે એની સ્થિતિ હતી. તો ટોલ્સ્ટોય હંમેશા દોસ્તોયેવ્સ્કીની મસ્કરી કરીને કે આઈ રાઇટ માય નોવેલ્સ ઇન ધ મોર્નિંગ વેન ધ ક્રિટિક ઇન મી ઇઝ વાઇડ અવેક એન્ડ હુ ઇઝ ઓલવેઝ એટ માય એલ્બો, બટ દોસ્તોયેવ્સ્કી રાઇટ્સ એટ મિડ નાઇટ વેન ધ ક્રિટિક ઇઝ સ્લીપિંગ, યુ સી ધ રિઝલ્ટ. સમજ્યા? એટલે તમારો જે પ્રશ્ન છે તે કોઈ બીજા વિવેચકની દ્રષ્ટિ કરતા મારે જ મારામાં એક દુરારાધ્ય વિવેચકને હંમેશા જીવતો રાખવાનો છે, જે સહેલાઈથી એમ માથું ધુણાવીને આશુતોષ બનીને કહી દે કે વાહ બહુ સરસ થયું, એમ હું મારી જ પીઠ થાબડું. તો સૌથી વધારે મને અસંતોષ હોય તો મારે વિશે છે, મેં બધાને વિશે અસંતોષ પ્રગટ કર્યો છે. એનું કારણ એ છે કે આપણે સામેથી એક વસ્તુ જ એવી મૂકી છે અને એટલા માટે તમે પાવાગઢ ચડવાના હો ને ચડી ગયા એક અડધા કલાકમાં ને પછી ઉપર ઊભા રહીને છાતી ફુલાવીને ઊભા રહો તો કરી શકો, પણ તમે એક આબુનો એક ખડક જ છે, સીધો બહુ જ સ્ટીપ છે, રોક ક્લાઇમ્બિંગ કરવું છે. તો મારે મને સાહિત્યની સર્જન પ્રક્રિયા રોક ક્લાઇમ્બિંગ છે, જાતું પડો એ ખરા અને ઘણી વાર પડ્યા એ ખરા. નકા તરીકે છિન્ન પત્ર લખીને પછી મરણોત્તર કેમ લખ્યું? મેં કહ્યું ના, મારે આજે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ એ રીતે. એટલે એક આનાથી તમે આગળ જવાને માટે એક કૃતિ, કેટલીક કૃતિ એવી હોય છે કે આગળનું એક પગથિયું બતાવી દે છે, તે એટલામાં જ એની સાર્થકતા. એટલું કહ્યું પછી તમે આગળ જાઓ, જોખમ એમાં જોખમ તો છે જ, એમ નહીં કે મરણોત્તરે કંઈ આગળનું બીજું નથી બતાવ્યું. પણ આમ મને તો સાચું કહું તો થોડુંક કંઈક જગત જે મારે સર્જવું હતું એનો આછો પાતળો આભાસ જ મારી આગળ છે. પણ એટલું લાગે છે કે આટલું કંઈ કામ મૂકી શકાયું જો સંતોષ કહેવાતો હોય તો મારે આવી કેટલીક વસ્તુના જે પ્રતિરૂપો શોધવાના હતા કે જે આખું એક પ્રકારના રહસ્યથી નથી. ઘેરાયેલું એક જગત હતું એને ધીમે 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 મૂર્ત કરવાને માટે એક 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 પ્રયત્ન કરીને રેખાએ રેખા જોડીને જે કર્યું, થોડો કદી જાણે કે આપણી નજર આગળ આભાસ દેખાતો હોય એવું કંઈક બન્યું છે. અને એ એક કહેવાના શોખ ખાતા નથી કહેતો, પણ અસંતોષ તો રહે જ છે. અને મારી કોઈ કૃતિ હજુ મારી પોતાની કસોટીએ પાર ઉતરી હોય એવું નહીં, પણ જેમાં મારા પ્રયત્નોનો આખો આલેખ સચવાયેલો છે એ હું સાચવી રાખતા તરીકે બધી વાર્તા મેં કાઢી નાખીને માનીતી અણમાનીમાં અમુક વાર્તાઓ રાખી. તે એટલા માટે કે અમુક ટેકનિકને પ્રયોગ કરવા માટે ચાર વાર્તા લખી હોય તો મને એક રાખો ને ત્રણ કાઢી નાખો, બધી જ સાચવવી એવો મને લોભ નથી ને બધું જ મેં કર્યું છે સારું છે. એટલે ફલાણાની શ્રેષ્ઠ વાર્તાઓ અને ફલાણાનો વાર્તા વૈભવ એ બધું કંઈ મને ગળે ઉતરતું નથી. સર્જન પ્રક્રિયા એ પરમ ગુહ્ય વસ્તુ છે. તમે એને વિશે કહેવા જાઓ તો રોમેન્ટિક બની જાઓ, આત્મરતિમાં સરી પડો, તમારી વિશે જરાક તમને સહેજ બેલાવીને વાત કરવાનું પ્રલોભન થાય, એટલે આ પ્રશ્નને હંમેશા હું બહુ મહત્વનો ગણતો નથી. પણ સાથે સાથે એટલું પણ કહું કે કશું સ્વૈર તો હોતું જ નથી, આપણે એને લીલા કહીએ છીએ, પણ એ લીલા છે એ અમુક ઋતને વશ થઈને ચાલે છે. આ સૃષ્ટિમાં ફૂલ ખીલે છે તો આપણે કહે કે જો એકાએક ખીલી ઉઠ્યું એવું નથી, એની આખી આરાધના સાધના પ્રકૃતિના નેપથ્યમાં ચાલે છે. એટલે પ્રકૃતિ છે તે સાધનાને નેપથ્યમાં રાખે છે, માત્ર પરિણામને જ બહાર પ્રગટ કરે છે. તો આપણે તો વૈશાખ જેઠમાં સરસ કેરીનો સ્વાદ લઈએ મધુર, પણ એની પાછળની આખી તપસ્યા જે ગ્રીષ્મમાં ચાલેલું બધું તો આપણને ખબર નથી કે એક બીજ અંધારામાં રહ્યું ને કેવી રીતે એણે પ્રકાશને શોધવા માટે તેડીને ડોક્યું કર્યું, સૂરજને પવનને ઝીલ્યા પાણી ઝીલ્યું, એ બધું દરેક સર્જકને કરવું પડતું હોય છે. એનો તમે સ્પષ્ટ આલેખ ના આપી શકો, પણ મારો લખવાનો જે એક પ્રયાસ છે તો એ જાતનો છે કે એક પણ અક્ષર છેકવો પડે એવું લાગે ત્યાં સુધી કાગળ પર એક પણ અક્ષર પાડવો નહીં. તમે મારી વાર્તાઓના મેન્યુસ્ક્રિપ્ટ જોશો તો આઈ હેવ નોટ સ્ક્રેચ આઉટ અ સિંગલ વર્ડ. એ એવી રીતે એ મનમાં ઘડાય. એનો અર્થ એ થયો કે હું શબ્દોને સૂંઘું છું, હાથમાં લઈને એનું વજન જોઉં છું, એના કોન્ટુર્સને સ્પર્શું છું, બધું કરું છું, પણ આ બધું મનમાં ચાલે છે. અને પણ એ રીતે ચાલવી જોઈએ. અને તમે લખવા બેઠા ને આપોઆપ આવી ગયું. તે દિવસે મેં 20 પંક્તિ લખી નાખી તો એ મને શંકા ઉપજાવે કે 20 પંક્તિ જો તમે નથી લખી તો તમે એના વિશે શું કહી શકવાના હતા. સોક્રેટીસે કહેલું ને કે આ કવિઓ તમે એની કવિતા વિશે પૂછો એ શું કહેશે, કારણ કે ધેવેર પોઝેસ્ડ એન્ડ ધેટ વાય ધે ડોન્ટ નો વોટ ધેવ ડન. તો મારે એવું નહીં, હું એ રીતે સભાનતાથી પૂરી જવાબદારી સબ્જેક્ટ તરીકે સ્વીકારીને કામ કરું છું. એટલે જે સ્વૈર લાગે, દાખલા તરીકે લલિત નિબંધો છે, તમને એમ લાગે કે આ મુદ્દા પર ત્યાં મુદ્દા પર ગયા, આ બેને સાંધવાની કરી ખરી કે નહીં, પણ જ્યાં આગળ કેટલીક પ્રાસંગિક ચર્ચા કરી હોય કે સાહિત્યના કોઈ મુદ્દા પર જનાંતિકમાં હું સરી પડ્યો હોઉં, જ્યાં તમને એમ લાગે કે આ સાંધણ છે. અને એવા કેટલાક નિબંધો છે પણ જ્યાં તમે જોશો કે એક ભયની વાત આવી, વિસ્મયની વાત આવી, શબ્દની વાત આવી, નામની વાત આવી, પ્રકૃતિના અમુક સ્વરૂપોની વાત આવી, તો ત્યાં એક પ્રચ્છન્ન રીતે બધાને સાંધતો એક તંતુ છે, જે ભલે અત્યંત પ્રગટ ન હોય પણ જે સર્જકના મનમાં તો છે જ. એ જ એક મૂળ જેને કહે છે ને મૂળ તાન, એટલે સા દબાવી રાખેલો, પછી એનામાં બધું તમે એને આધારે બધા સ્વરૂપ ગોઠવો છો. એવું તો કશું બનતું હોય છે. એનો તો જવાબ એ કે તમને જે લાગ્યું એના કારણો તમે મને બતાવો તો આપણે ચર્ચા કરીએ. પણ મેં કહ્યું ને કે એવું બનવાનો સંભવ છે નથી એમ નહીં. અને કોઈક નિબંધના કોઈક પ્રાસંગિકતાને કારણે કે તે વખતે મારા ચિત્તનો અમુક જાતનો અભિનિવેશ હોય કે આ મારે એગ્રેસિવલી કહી દેવું છે, કારણ કે એ જે જનાંતિકના નિબંધો છે એમાં સામાજિક પરિસ્થિતિની કે સાહિત્યિક પરિસ્થિતિની ચર્ચાઓ આવે છે પણ તે બહુ થોડી. એમાં પ્રકૃતિ સાથેનો, બાલ્ય જગત સાથેનો અને એક આખી જે નેપથ્યમાં સૃષ્ટિ હતી તેના જોડાપાનો અને એ બધાનું અને માણેલી સાહિત્ય કૃતિઓ રિલકેની જો એને કે બગવેલની એનો અવાજ. પછીથી મેં જ્યારે આ નિબંધો જે લખાયા એ વર્તમાન પત્રોમાં નિયમિત રીતે લખાયેલા નિબંધો હોવાથી એમાં પ્રાસંગિકતાનું તત્વ ઘણું આવ્યું છે. એમાં કેટલાક તરીકે સામાજિક હોવાને કારણે સમાજના પ્રશ્નો વિશે પણ આપણે ચિંતન કરવું અને એ ચિંતન કરીને વર્તમાન પત્રો દ્વારા જનતાના મોટા વર્ગ સુધી પહોંચે એવી રીતે એ કરવાનું છે, એ ખ્યાલ મારા મનમાં છે. છતાં જ્યાં તમને કેટલાક એવા નિબંધો જડશે કે જેમાં માત્ર અમુક જે ભાવ પરિવેશ કે અમુક જાતના કલ્પનો કે અનુભવનું અમુક પોત એનો જ્યાં આગ્રહ રાખ્યો છે ત્યાં તે એ પ્રમાણે ચાલશે. પણ એ વાત પણ સાચી છે કે એવા જ બધા નિબંધો નથી પછીથી લખેલા, કારણ કે એનું પ્રયોજન બદલાઈ ગયું. જનાંતિકે શબ્દ જ સૂચવે છે કે એ વાત એવી રીતે કહેવાની હતી કે જેમાં ગુપ્તતા સાથે પ્રગટતા હતી. આમાં પ્રગટતા છે અને છતાં પ્રગટતાની ઓછે કેટલીક વાર ગુપ્ત વાતો આવે છે. આ બે રીતે એમાં ફેર પડે છે.
તમે જે કહ્યું કે બહુજન સમાજની રૂચિને ગમે એવું લખવું પડે અને એટલે અમુક જાતનો ઢાંચો આવી જાય. અને બીજું એ કે સંખ્યાની દ્રષ્ટિએ પણ કે હવે તમારે દર ગુરુવારે લખવાનું છે કે દર રવિવારે લખવાનું છે તો ક્વોન્ટિટીને લીધે ક્વોલિટી સફર થાય એવું બની શકે.
એ બાબત એવું નહીં, પણ જ્યાં પ્રયોજન બદલાય છે ત્યાં શૈલી અને એની રચના બદલાય. દાખલા તરીકે રવિશંકર મહારાજ વિશે મારે લખવાનું છે તો એ પ્રાસંગિક વસ્તુ છે, પણ એની સાથે મારા હૃદયના મર્મની કેટલીક વાતો ગૂંથાયેલી છે. દાખલા તરીકે હું મને એ નથી ગમતું કે તમે એને મુઠ્ઠી ઊંચેરો માનવી કહો. એ તો એક આછી ઊંચા નીચાની શ્રેણી પાછી આપણી કલ્પનામાં આવી જાય છે. અને મેં કહ્યું તમે બાલિશ છે એટલે મને કહું કે જે માણસ મૂળ સુધી પહોંચેલો છે એવો માણસ કેમ નથી કહેતા. તો એ એક મુદ્દો મારે કેવો છે, એટલે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે કેવા અઠવાડિયું આવ્યું ને આજે મારે લખવાનું છે તો કંઈક મારે જોઈશે એવી રીતે તો એના કરતાં ના લખવું સારું. એટલે થોડીક પ્રાસંગિકતા આવે તે છતાં તમારું પોતાપણું વાંચનારને એમાં લાગે કે ના આ સુરેશભાઈએ કહ્યું છે એનો મારો આગ્રહ છે. હવે એવું છે કે આગ્રહ હોય છતાં આપણે બધે જ પૂરેપૂરા સફળ થયા હોય એવું ના પણ બને, પણ છતાં ક્વોલિટી એની નીચે ઉતરે અને વર્ષમાં આવા 56 નિબંધો તૈયાર થઈ જાય 56 અઠવાડિયાના એવી કોઈ ગાણિતિક ગણતરી મારા મનમાં નથી. નહીં હોય તો, અને એટલા જ માટે જ્યારે બધા નિબંધો જ્યારે છાપવા માટે તૈયારી કરીએ છીએ ત્યારે હું મારા 3-4 મિત્રોને સોંપી દઉં છું કે આમાંથી ચાળી નાખો, આમાંથી છે તે માત્ર 10મા ભાગનું કેવું હોય સારું તે જ રાખો. તમે જોશો કે જ્ઞાનાંતિકેમાં પણ કેટલાક નિબંધો માત્ર 10 લીટીના છે, કારણ કે બાકીનો જે બધો પ્રસાર કાઢી નાખે છે. એટલે એને માટેનો મારો આગ્રહ છે. પણ એ સંપાદન કરવામાં હું પછી પોતે રસ નથી લેતો, હું પછી મિત્રોને સોંપી દઉં છું. કારણ કે સાચું પૂછો તો મારા કોઈ લખાણની નકલ કરવાનું પણ મને ગમતું નથી અને ફરીથી એને વાંચવાનું પણ ગમતું નથી. એટલે આવું બનવાનું, અને એની જવાબદારી ભલે મિત્રોએ કર્યું હોય પણ જવાબદારી તો મારી જ છે, હું માનું છું.
સર્જક નિબંધ અને બીજા સ્વરૂપોમાં પણ લેખક અમુક સમયગાળા સુધી ક્ષમતા બંધાવે છે અને ધીમે ધીમે તેમાં મોનોટોની આવે છે, પુનરાવર્તનો આવે છે. આવું તમે અનુભવો છો? તમારે માટે એમ ઘણી વાર કહેવાય છે કે હી ઇઝ અ પ્રિઝનર ઓફ હિઝ ઓન સ્ટાઇલ.
આ જરા અન્યાય કરતા છે એવું મને લાગે છે. કારણ મેં તમને પહેલેથી જ કહ્યું કે જો મારે અમુક શૈલીની જ વાર્તા લખવી હતી તો પછી જુદી જુદી શૈલીમાં મેં શા માટે લખ્યું? મેં મલ્ટીફોકલ ટાઈમનો પ્રયોગ શા માટે કર્યો? અન્વયો કેમ તોડ્યા વાર્તામાં? કે કપોલ કલ્પિતને કેમ લાવ્યા? માત્ર સામાજિક ચેતના અને સામાજિક સંદર્ભ જોડે જ મેળ ખાતી હોય એ વાર્તા લખીને સહેલાઈથી પ્રશંસા મેળવવાની કે લોકોને સમજાય એવી રીતે લખવાની તો મેં કર્યું હોત તો આ ગાંધી ગુજરાતમાં તો બધું ચાલી ગયું હોત. એના કરતા સારું છે કે લોકો આમ કહીને પણ મને મારી મર્યાદાનું ભાન કરાવે. પણ મારી પોતાની પ્રામાણિક સમજ એવી છે કે એક શૈલીમાં પુરાઈ રહેવાને બદલે મારો પ્રયત્ન હંમેશા એ શૈલીને સામે છેડે જવાનો હોય છે. દાખલા તરીકે વાસ્તવિકતાની વાત ગૃહપ્રવેશમાં કરી તો એને સામે છેડે કપોળ કલ્પિત છે તો ત્યાં જવું જ પડે. સમયને તમે રેખાયિત રૂપે જોયો તો એની સામે ફ્રેક્ચર ટાઈમ છે એનો પણ અનુભવ લેવો જ પડે. તો આ બધી જરૂરિયાતો તમે જગતને જુદી જુદી રીતે દ્રષ્ટિકોણથી અનુભવો છો એ તમારા માટે અનિવાર્ય બનાવે છે કે એને માટે તમારે એક નવી શૈલી રચવી જ પડે. અને શૈલી નવી રચવી પડે એ સાહસ કરવું પડે, એક્સપ્લોરેશન કરવું પડે ત્યાં સુધી લખવું. તમને લાગે એટલે કહે, એટલે હું વાર્તા અત્યારે બહુ નથી લખતો પણ મને આ બધી વાર્તાઓ લખ્યા પછી મને એક મારા મનમાં મૂળ પ્રશ્ન થયો કે વાર્તા કેવી કેમ પડે છે? શા માટે વાર્તા કહેવાની જરૂરિયાત જન્મજાત છે માણસનામાં કહેવાની ને સાંભળવાની? ત્યારે એ પ્રશ્ન મારા મનમાં થયો એટલે મેં એકદા નૈમિ સારણ્યની વાર્તા લીધી, લખી કે ત્યાં એકદા નૈમિ સારણ્ય. નૈમિ સારણ્ય છે એ વાર્તાઓનું જ વન છે. વાર્તાઓ કહેવાતી આવી, આ કથા તે કથા, કેમ શા માટે? કારણ કે માણસ એવા દુઃખ અનુભવે છે, એવી વેદના અનુભવે છે કે જેનું મોઢું પોતે જ નથી જોઈ શકતો. તો અને એમાંથી આશ્વાસન પણ શોધવા માંગે છે પણ આશ્વાસન ક્યારે શોધે? જયારે એનું મોજવણું થયું હોય તો, નહીં તો તમે અંધારામાં બાછા ભરો તો શું? એટલે મને થતો ચાલો એટલે એ રીતે આવી. પછી મને લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં ગયો, આખા દિવસની જીવનચર્યા જોઈ એ બધું જોયું તો મને થયું કે આપણે ક્યાંય જતા નથી, ક્યાંથી આવતા નથી. તો અગતિગમનની વાર્તા તે રીતે લખી. હવે આ પ્રશ્ન વધારો કે અત્યારે મને એવો પ્રશ્ન મારા મનમાં કોઈ નથી, તો છતાં મને એમ લાગે કે ઘણા વખતથી કશું લખ્યું નથી અને લોકો કહેશે કે વાર્તા નથી લખતા તો લાવ લખી જાઉં, તો એ ખોટો લોભ છે. એટલે હવે જેમ જેમ તમે આગળ જાઓ તેમ તમારું લખવાનું, તમે કંઈક વધારે મોટો પડકાર ઝીલવાનો હોય તો તમે લખો, એ તો જે કરી ચૂક્યા હોય છે તેનું પુનરાવર્તન કરો તો હથોટી બેસી જાય ખરી એની, ના નહીં પણ પછી તમે નવું કશું ના કરી શકો. કયા પ્રકારના એક તો એ છે કે દરેક લેખક છે તે પોતાનો એક આગવો પરિવેશ કે એક વાતાવરણ રચે છે. તમે જયારે વાંચો ત્યારે તમને એમ લાગે કે હા આ તો આ વાતાવરણ છે. હવે એ વાતાવરણ એકદમ બદલાતું નથી, કારણ કે સૃષ્ટિ આ વાતાવરણમાં જ જીવી શકે એવી છે. એને કારણે એવી છાપ પડે કે આ તો પેલી જ વાત છે. પણ દાખલા તરીકે પ્રકૃતિની જ્યાં જુદી જુદી વાતો કરી છે ત્યાં તમે સરખાવશો કે ગ્રીષ્મને કઈ રીતે નિરૂપી, વર્ષા ઋતુને કઈ રીતે નિરૂપી, બહુ જ બળબળતા દિવસની વાત કરી હોય તો કઈ રીતે કરી, કે નાનું સરખું સુખ મળ્યું હોય તો વાડીમાં ફરતા અમુક અજાણ્યું ફૂલ એકદમ જોયું, ઘાસ વચ્ચેથી ઉગેલું, તેની કઈ રીતે વાત કરી. આમ હવે આ વાતને તમે બે રીતે કહી શકો. એક રીતે એમ કહી શકો કે આ તમે પ્રકૃતિની વાત આદા કરે છે, આ ફૂલ ખીલવીની વાત આવી, આની વાત આવી. પણ ત્યાં દરેક એવા પ્રસંગોમાં જો એને કોઈ પહેલા ન અપાયેલો વિશિષ્ટ રૂપ મળ્યું હોય તો એની સાર્થકતા છે, તો એની અભિપ્રાયતા છે. એટલે એ વાત સાચી કે મને પ્રકૃતિની વાત કરવાની ગમે છે, એવું નહીં કે મને વસંત જ ગમે છે, મને ગ્રીષ્મ વધારે ગમે છે. તો કદાચ ગ્રીષ્મ વિશે મારા નિબંધો વધારે હશે. વર્ષા ઋતુની પણ વાત તમે જોશો તો વર્ષા ઋતુ મને જે અરણ્યમાં પાસે નજીક રહીને માણેલી છે એટલે એનું મને વધારે ગમે છે. પણ મેં કહ્યું તેમ એક પરિવેશ રચાયો હોય છે, એ પરિવેશમાં જ આ સૃષ્ટિ જીવે. એને તમે બીજામાં મૂકીને તમે લખવા દાખલ તરીકે હું દિગીશ મહેતા જેવા નિબંધો લખવા જાઉં વિદગ્ધતા વાળા કે સાહિત્યમાંથી બધા એના જે એલ્યુઝન્સ લઈને એને એ રીતે મારા વાંચનની વિદગ્ધતાનો લાભ આપીને એ કરીને, તો એ મારી પ્રકૃતિથી વિરુદ્ધની વાત થઈ. એટલે એ દોષ મેં વળી લીધો છે. પણ મને એમ લાગ્યું કે સ્વધર્મે નિધર્મ છે, કારણ કે બીજો તો તમે કરવા જાઓ ચાલો આના પ્રમાણે લખું તો એ ના ચાલે.
પણ તમે હવે સમાજની વાત કરતા હો કે યુવાન પેઢીની કશી વાત કરતા હો, છતાં શરૂઆત પ્રકૃતિથી જ કરો છો. એવું ઘણા નિબંધોમાં બન્યું છે કે સામે લીમડો છે અથવા શિરીષનો સુગંધ હવામાં છે અથવા વર્ષા ઋતુ દેખી છે ને હજી ગુલમર છે, અને પછી તમે યુવાન પેઢીની વાત કરો અથવા આપણી શિક્ષણ સંસ્થાની વાત કરો. તો આને માટે કોઈ ખાસ કારણ કે શરૂઆત તમે પ્રકૃતિથી જ કરો?
એનું કારણ એ છે કે હું જ્યાં પહોંચું છું ત્યાં પ્રકૃતિને છોડીને પહોંચતો નથી. દાખલા તરીકે લીમડા પર ખૂબ મંજરી બેઠી છે તો એમ કહું તો કોઈ નિશાળિયાની પાર્ટીમાં બહુ ઝીણા અક્ષરથી ભરી દીધી છે તો એ સામાજિકતા નથી આવી, પણ એક અનુભવ છે બે વસ્તુને જોડી. એવી રીતે પ્રકૃતિ અને આની પડછે હું મૂકું છું, કારણ કે આજે જોઉં છું કે બધા લોકો અંધ છે અને બધીર છે. નજર સામે જે વસ્તુ હોય છે જે કેટલી અદભુત છે એ જોતા નથી, અને એમાંથી મને ક્યાંકનો આક્રોશ થાય છે કે અરે આ વસ્તુ છે પણ આ આ આપણા પંચાંગમાં આ તિથિ નહીં નોંધાવાની આ પ્રસંગ. એ તો એ લોકો તો આમ કરવાના, એ લોકો તો આજે ભાષણ સાંભળવા જશે, એ લોકો તો આજે કોઈ કાચ ફોડશે બસ બાળશે. એટલે આમ બે વસ્તુ મારો કોઈક આક્રોશ છે ને એ આ બે વસ્તુને જોડે છે. એટલે હું એક દસ્તાપોષ કરીને મૂકું છું, તેમ લાગે છે કે ક્યાં આ વિશ્વ ને ક્યાં આ વિશ્વ. પણ પેલું વિશ્વ તો મારા હાડમાં છે અને એને એનાથી છૂટો રહીને કે એનાથી વેગળ રહીને હું કંઈ કરી શકું નહીં. છતાં એક વાત છે કે એક સામાજિક તરીકે મારે શિક્ષણની પ્રથા વિશે, યુવાન પેઢી વિશે, નગર જીવન વિશે, આપણી સંસ્થાઓ વિશે, પછી આપણા માનવ સંબંધો વિશે, પછી ઈશ્વરના પ્રશ્નો, આપણા દુઃખના પ્રશ્નો, અનિષ્ટના પ્રશ્નો, આ બધા વિશે વિચારવાનું તો આવે જ છે. અને ત્યાં આગળ આ મૂળને અનુરૂપ, આ આક્રોશને અનુરૂપ કોઈ વસ્તુ પ્રકૃતિમાંથી ઉદ્દીપન રૂપે મળી હોય એવું પણ બને. એનો એક રીતે આ પ્રશ્નને જોઈ શકાય કે કવિતાની આપણી સમજ શું છે. સંસ્કૃતમાં કાવ્ય બહુ જ વિશાળ અર્થમાં વપરાયેલો શબ્દ છે. મેં કહેલું કે બાણભટ્ટની કાદંબરી છે એ પણ કાવ્ય ગણાય, નાટક પણ કાવ્યનું જ રૂપ ગણાય, દ્રશ્ય કાવ્ય અને શ્રાવ્ય કાવ્ય એ રીતે. એટલે હું એમ કહું કે લાગણી અથવા ભાવદશા એ જ્યાં અમુક વાસ્તવિક તથ્યને કે હકીકતને ખૂબ અડીને ઘસાઈને ચાલતી હોય ત્યાં કવિતા ન જ આવી શકે એવું નથી. કારણ કે ત્યાં આપણું હૃદય તો એ બધાને સ્પર્શતું હોય છે, તો જ્યાં હૃદયનો સ્પર્શ થાય છે અને હૃદયને તમે બોલવા દો, તર્કની જાળમાંથી તમે મુક્ત થઈ જાઓ અને જે વસ્તુ આમ બીજી રીતે જોડાતી નથી તેને તમારી ચેતનાને છૂટતા દોરાતીને જોડવાનું કહો તો ત્યાં કવિતા આવે, ત્યાં જરૂર છે એની. કારણ કે એમાં જે સંબંધો જોડાય છે એ સંબંધો એ વિશિષ્ટ પ્રકારના છે, અને એ સંબંધ જોડવાની મને જ્યાં અનિવાર્યતા લાગતી હોય ત્યાં કાવ્યના સ્તર પર મારે પહોંચવું જ પડે. એટલે એ ગદ્ય હોય કે પદ્ય હોય એનો સવાલ નથી. જેમ કે વાલેરી એમ કહ્યું કે પ્રોઝ વોક્સ બટ પોએટ્રી ડાન્સીસ, પણ ગદ્યમાં પણ એવું લાલિત્ય આવે કે જે નૃત્યની ભંગી એમાં પણ તમને દેખાય એવું બની શકે.
સૂક્ષ્મ રૂપ રીતે થઈ નથી, તો આને માટે કોઈ માર્ગદર્શન તમે આપશો?
હવે સામો મારો પ્રશ્ન કે સૂક્ષ્મ રૂપે એટલે શું?
સૂક્ષ્મ રૂપે એટલે ગદ્ય આપણે કવિતામાં કહી દઈએ કે આ રસ છે, આ અલંકાર વપરાયો છે, એ આપણે સ્થૂળ રૂપે કહીએ કવિતાની તપાસ.
રસની વાત તો સૂક્ષ્મ કહેવાય
ના, પણ એટલે
રસ નિષ્પત્તિની પ્રક્રિયા આખી સમજવી.
નિષ્પત્તિની પ્રક્રિયા ખાસ કોઈ સમજાવતું નથી આમાં. હાસ્ય રસ
પ્રધાન રસનું નામ પાડી દે,
નામ પાડી દે,
જસ્ટ નેમિંગ એન્ડ
નોટ ડિસ્ક્રાઇબિંગ. એવી જ રીતે ગદ્યમાં પણ આમનું ગદ્ય કાવ્યાત્મક છે અને આમના ગદ્યમાં ઉપમાઓ સારી છે, એ સિવાય કોઈ સૂક્ષ્મ તપાસ થઈ નથી.
એ છે ને કે આ આપણે બધા ઉદ્ગારો છે. હવે ઉદ્ગાર અને વિવેચન એ બે વચ્ચે જે બનવું જોઈએ ને તે બનતું નથી. એટલે મારો તો એ વિશે ખાસ આગ્રહ છે કે ગદ્ય આપણે ત્યાં સારું વિકસ્યું છે. તરીકે તમે જુઓ કે નર્મદ કેટલા બધા પ્રયોગો કરે છે, કેટલા બધા નવા શબ્દો લઈ આવે છે, અને એને સંસ્કૃતનો એટલો સ્પર્શ નહોતો તો અંગ્રેજીમાંથી પેરેન્થેટિકલ રચનાઓ પણ એને ગુજરાતીમાં બેસી જાય એવી રીતે કરેલી છે. થોડુંક કડંગું લાગે પણ છતાં ગદ્ય જાણે કે સ્થિર થવાનું હોય, મૂળ નાખશે એવી પ્રતિતિ તો નર્મદ કરાવે છે. પછી થોડા જ વર્ષોમાં મણિલાલ નભુભાઈ, આનંદ શંકર અને આ ગોવર્ધન રામ જેવાએ બહુ જ સૂક્ષ્મ, તદ્દન સોફિસ્ટિકેટેડ કોન્સેપ્ટ પણ જેમાં તમે ચર્ચી શકો, મૂકી શકો વિશેષતાથી. દાખલા તરીકે આનંદ શંકર સ્પિનોઝાની વાત કરે, કાંટની વાત કરે, ત્યાં સુધી ગદ્ય જે છલાંગ મારી આ ચિંતનાત્મક ગદ્યની વાત થઈ. પછી ધીમે ધીમે લલિત ગદ્ય પણ ખેડાવવા માંડ્યું, કારણ કે પેલા ચિંતનાત્મક ગદ્યને તો શું હતું કે તર્કનો આધાર હતો, એ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષની પાંખ ફેલાવીને ઉડતું હતું. પણ તર્કની તમે એ કાઢી લો ટેકણ લાકડી અને ગદ્યને પોતાને ચાલવાનું કહો ત્યારે એનો લય પ્રગટે. તો એ લય પ્રગટાવવાની જે વસ્તુ છે ને, લોભ તો એનો હોવો જોઈએ, મેં આ કહી નાખ્યું એવી બધી વસ્તુ છે ને, જ્યાં સુધી છે ત્યાં સુધી બોલો માણસ ગદ્ય સુધી પહોંચતો નથી. હજુ તો એ જે કહેવાય ગયું, બિચારાને ખબર નથી હોતી કે આ તો બધું કહેવાય ગયું છે. કારણ કે અંગ્રેજીમાં કહે છે ને કે ધેર ઇઝ નથિંગ ન્યુ અંડર ધ સન, તમે શું નવું કહેવાના હતા. પણ તમને કહેવામાં રસ પડ્યો તો તમે કહેવાની રીત વિશે પણ તમે થોડુંક વિચારશો. એટલે મારો જે અસંતોષ છે, મેં તમને પણ એવી મારે સાવચેતી રાખવાનું કહેવું જોઈએ કે તમે ગદ્યને તપાસો ત્યારે બારીકાઈથી તપાસવાનું તમારી પાસે ઓજાર હોવું જોઈએ. અને તે કે તમે શબ્દ શબ્દ સાથે કેવી રીતે વર્તે છે, શબ્દને એનું વજન હોય છે, પછી શબ્દનો લય હોય છે, શબ્દને એનું સંગીત હોય છે. શબ્દ સંબંધમાં આવીને પાછો આનંદવર્ધનનો બહુ સરસ દાખલો છે કે જુદા જુદા રંગનો સ્ફટિકનો હાર છે, એમાં કેટલા રંગોની જાય બીજી નવી ઉપજે છે, અને તમે એને કેમ જુદી પાડીને બતાવો છો. ત્યારે આ સબલતા એ એક જાતની સમૃદ્ધિ છે. હવે એ જો એ પેલાને જો આ કશાની સૂઝ જ ન હોય અને વિચારના ચોસલા જ ગોઠવ્યા કરતો હોય ને કે આ મારાથી કહેવાયું એટલું જ માનતો હોય કે તાવો મેળવતો હોય કે મારે આ કહેવું હતું ને આ વિચાર મૂક્યો, તો એ વિચારો ત્યાં સુધી તો પહોંચતો જ નથી. એટલે જ્યારે મને એમ લાગે કે હું આ લખું છું પંક્તિ, એમાં આ શબ્દ છે તે જરાક વધારે ઉપસી આવેલો છે, ઊંચો છે, જરા તાર સ્વરે બોલતો હોય એવું લાગે છે, અથવા અમુક શબ્દ દબાઈ ગયેલો લાગે છે, અમુક શબ્દનું વજન વધારે પડતો લાગે, અમુક શબ્દ કર્કશતા લાવતો લાગે, તેવી રીતે ધેર ઇઝ અ ફીલ ઓફ વર્ડ્સ યુ નો. તો એ ફીલ જેણે જેને એસ્થેટિકલી જેણે કેવી હોય ત્યારે તપાસનારે પણ આ જોવું જોઈએ કે અમુક સંસ્કૃત શબ્દ અહીંયા આવ્યો તો એ શા માટે આવ્યો, એવો કોઈ તળપદો શબ્દ બીજો નહોતો કે જેની જગ્યાએ ચાલ્યો હોત, અથવા તળપદા શબ્દને કારણે ગ્રામ્યતા આવી જતી હોય એવું બનતું હોય, તો પછી આપણા શિષ્ટતાના ખોટા ખ્યાલને કારણે હોય કે એસ્થેટિક સેન્સને કારણે છે, આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે હું એમ માનું છું કે શબ્દો એક વાક્યમાં લેખક કેવી રીતે સજીવ કરે છે અને એના પ્રાણને જગાડે છે, એમાં કયા શબ્દો પૂરા જાગેલા નથી, કયા અડધા જાગેલા છે, કયા અડધા જીવતા છે, કયાનો ભાર વાક્ય ઉપાડીને ચાલે છે, કયાને લીધે વાક્ય ઉડે છે, પછી જુદી જુદી શૈલીઓ લેખકને. દાખલા તરીકે બાળ વાર્તાના માધ્યમ દ્વારા મારે કોઈ વાત કેવી છે, તો હવામાં ખરેલું પીંછું સેલારા મારતું મારતું જેવી રીતે એના પોતાના હળવા વજનને ગોઠવતું હવામાં આવે એવા શબ્દો ચાલવા જોઈએ. ત્યાં તમે બહુ ભારેખમ શબ્દ લઈને આવો તો બાળ વાર્તાનું જે તમે માધ્યમ લીધું છે એને તમે અન્યાય કરો છો. કારણ કે તમને જો આ બધું ક્યારે બને છે, હું તમને કહું કે એક લોભ હોય છે અને તે ડાયડેક્ટિસિઝમનો, કે મારે કોઈને કંઈક ભાથું બાંધી આપવું છે, જીવનનું પાથે એ શબ્દ એક ત્રિશીમાં બહુ જ મહત્વનો હતો. તો જીવનનું પાથેય જે બાંધી આપવાની વાત છે, એ જો કોઈ માણસ છોડી દે ને જરા પોતે હળવો ફૂલ થાય તો ફૂલ જેવું કશુંક શબ્દોમાં આવે, ખીલે. કેટલાક શબ્દો પૂરા ખીલેલા ના લાવવા જોઈએ, કળી જે હજુ એની ખીલવાને માટેની ઉન્મુખતા છે બસ, એજો નહીં. એટલે બધા એને બદલે કેટલાક શબ્દો અકાળે જરટ થઈ ગયેલા, માંડ માંડ ટગુમગુ ચાલનારા, એ બાળક જે ભાંખોડિયા ભરે છે તે જુદું, અને આવા સ્થગિર જરટ લોકો જે ચાલે છે ધીમે પગલે તે જુદું. ક્યાં શબ્દની ગતિ શ્લથ કરવી, મંથર કરવી, ક્યાં એની પાસે હરણ ફાળ ભરાવવી, ક્યાં એની પાસેથી એના નાદનું ગુંજન તમને સંભળાવી વ્યવસ્થા કરવી. હવે તમે કોઈનો નિબંધ વાંચો તો આ બધી દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ. એટલે તમે એક, મારું કહેવું એવું છે કે તમે નિબંધમાંથી એક એકમ લો, નાનું એક પરિચ્છેદનું એકમ લો. એ પરિચ્છેદમાં પાછું વાક્યનું એક નાનું એકમ છે, અને વાક્યની અંદર સંબંધમાં આવેલા બે શબ્દોનું પાછું એક જુદું એકમ બને છે, અને સંબંધમાં આવેલા જૂથ શબ્દના જૂથનું પાછું એકમ બને છે. આમ તમે એને ધીમે 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 ક્રમશઃ રિડ્યુસ કરીને ઇન્ટેન્સિવ સ્ટડી કરો ત્યારે તમે એના ગદ્ય વિશે કંઈક કહી શકો. પછી એના પરથી તમે જનરલાઇઝ નહીં કરી શકો કે આ પરીક્ષા હવે આ પરિચ્છેદ આવો છે માટે જો એમનું ગદ્ય આ રીતે વર્તે છે, એવું સાધારણ તમે એવી છે તે વ્યાપ્તિ નહીં બાંધી લઈ શકો. એને માટે પાછું તમારે બીજા નબળા પેરેગ્રાફ હોય કે જ્યાં એને ખરેખર નબળા એટલે કયા અર્થમાં કે એને જે તાક્યું જ ન હોય તેની વાત જવા દો, પણ એને એ એમ્બિશિયસ છે, એને કશું કરવું છે, પણ એ કરવામાં નિષ્ફળ જાય છે તો ક્યાં જાય છે. એના પછી તમને કેટલાક સર્વસામાન્ય લક્ષણો એ લેખકના પકડાશે કે જ્યાં અમુક કરવા જાય છે ને ત્યાં એ લોભથી બિચારો ફસાઈ જાય છે, જ્યાં અમુક એક સભાનતાપૂર્વક નથી કરતો અને આશા અનાયાસ જે કરે છે તો સરસ ગદ્ય આવે છે. એટલે આપણા ગાંધીજી હંમેશા કહેતા કે ભાઈ 80 નંબરનું સૂતર કાંતવું એ જે, અને હું કહું છું કે પેલા ચીનાઓ છે તે ચોખાના એક દાણા પર 200 અક્ષર કોતરે ત્યારે એ કળા ચોખ્ખો ભાંગી નહીં જવો જોઈએ. આ તમારું વાક્ય છે તે તૂટી નહીં જવું જોઈએ. પછી તૂટેલા વાક્યના કકડા વાળા બધા ગદ્યખંડો આપણે ત્યાં બહુ મળે છે, જેને બધા હાઇફન મૂકીને આડી લીટી મૂકીને વચ્ચે પાછું કંઈક અંદર બીજું એક વાક્ય ઘુસાડી દીધું હોય, પછી ગૌણ વાક્યોનો આખો હારડો હોય, અને મુખ્ય વાક્ય ક્યાં પડ્યું હોય, વિશેષણો પુષ્કળ હોય, ક્રિયાની બધી જ જે છટાઓ છે એ પૂરેપૂરી એના બધા શેવિંગ્સમાં આવતા ન હોય, આવી બધી કચાશ આપણા ગદ્યની છે. એટલે ગદ્યને તપાસો ત્યારે તમે નાનું એકમ લઈને કોન્સન્ટ્રેટ કરો, અને પછી એના પ્રોટોટાઇપ્સ એ જાતના કેટલા મળે છે તો એણે એવા એક લેખક, ધારો કે અમુક લેખક છે અને અમુક વસ્તુ એની હથોટી હથોટી બહુ ખરાબ વસ્તુ છે, એ ફેસિલિટી એ હથોટી એકવાર આવી ગઈ એટલે પછી પેલો રજા પર ઉતરી જાય છે. હી ધ રાઇટર હુ રિમેન્સ એબસેન્ટ ઇન ઇઝ ઓન વર્લ્ડ ઇઝ અ મોસ્ટ ઓબ્નોક્સિયસ ક્રીચર, સમજ્યા ને? એટલે એ ના થવું જોઈએ. એટલે તમે નાના એકમને તપાસો, પછી તમે દાખલા તરીકે તમે મારા વિશે વાત કરો તો મારી જોડે ચર્ચા કરી શકો. અલબત્ત એમાં તમારે સાવધ રહેવાનું કે ઇન્ટેન્શનલ ફેલસી આવી ના જાય. દાખલા તરીકે હું તો તમને કહેતો હું એમાં મારો આશય આ હતો કરવાનો, અને છે તો મુગ્ધપણે હું માની લઉં એક જાતના આત્મરતિને કારણે કે આશય હતો તે મારાથી સિદ્ધ જ થઈ ચૂક્યું છે, એવું નથી બનતું. એટલા માટે સાવધ રહેવાનું કે આ ઇન્ટેન્શનલ ફેલસી છે, કે એફેક્ટિવ ફેલસી છે. એક લાગણી તમે બરાબર સંયમપૂર્વક ચાલતા હતા, સરસ ગરિમા જળવાતી હતી, તમારો વિષય પણ એવો હતો, તમે એવા સ્તર પરથી કહેતા હતા કે કાંઈક એક લાગણીનો ઉછાળો આવ્યો, બધું તૂટી પડ્યું, તમે વહી ગયા પસાઈ ગયા, તો તે પણ બતાવો કે જો અહીંયા આવું થયું છે. એટલે એ રીતે મને લાગે છે કે એની ચર્ચા તમારે કરવી જોઈએ.
તમે સુરેશભાઈ ગુજરાતી કવિતાનો આસ્વાદ ખૂબ જ સુંદર રીતે અને આપણા વિવેચન સાહિત્યમાં ન થયું હતું એ પૂર્વે એ રીતે કરાવે, તો ગદ્યની તપાસ માટે તમે આજે સર્જનાત્મક ગદ્યનું સંકલન પણ ખૂબ જ સરસ કર્યું છે, તો એમાં આવા કોઈ આસ્વાદના અંશો કેમ ના લીધા?
કારણ કે એવો આસ્વાદ થયો નથી ને જો ગદ્યમાં ક્યાં કોઈનો. દાખલા તરીકે કોઈ સારું ગદ્ય હોય, હવે આપણે ત્યાં કિશનસિંહના ગદ્યના બહુ વખાણ થતા હતા, મેં જોયું કે કાલેલકરમાં શબ્દ રમત ઘણી હોય છે, અમુક જાતનો હાસ્ય નિષ્પન્ન કરે છે, પણ કેટલીક વાર આપણને એમ લાગે કે કોઈ નિશાળનો પ્રાથમિક શાળાનો શિક્ષક બોલતો એવું લાગે છે. દાખલા તરીકે વરસાદ પડ્યો હોય તો એમ કે બાળકોને લઈને શિક્ષકે જવું જોઈએ અને બતાવવું જોઈએ કે જો આ પાણી અહીં વહીને એકઠું થયું તો સરોવર કહેવાય, આ ખાબોચું કહેવાય, આને નદી કહેવાય, એમ બતાવવું જોઈએ. પ્રકૃતિ બાજુ રહી ગઈ પણ બાળક પણ બિચારું આનાથી કચડાઈ જાય. બાળકને તો પાણી જોયું તો છપછપ્યા કરવાનું મન થાય, કાગળની ઓળી ધરાવવાનું મન થાય, અંદર બિલકુલ નિમજ્જિત થવાનું મન થાય, એનો કાદવ ચોપડવાનું મન થાય. પણ આ શિક્ષક આવીને છે કે ના, આને તો નદી કહેવાય ને આને સરોવર કહેવાય ને એવી વાતો. પણ આસ્વાદો આપણે ત્યાં ક્યાં લખાયા ગદ્યના? તમે જુઓ ને કે ગદ્યમાં દાખલા તરીકે નિબંધો જ નથી. તમે નવલકથામાં પણ, મેં મારા સંકલનમાં નવલકથામાંથી પણ અમુક ખંડો મૂક્યા છે, તો નિબંધો નથી. નાટકમાં પણ સારું ગદ્ય આવે, કે ઘણા એપિસોડ નાટકમાં કેટલાક લોકોએ સારું ગદ્ય મૂક્યું છે. એવી રીતે ટૂંકી વાર્તામાં આવે તો ગદ્ય તપાસ, ગદ્યની તપાસ કરવી હોય તો ક્યાં ક્યાં એની સર્જનાત્મકતા કંઈક ઊંચું નિશાન તાકે છે, સિદ્ધ કર્યું કે નહીં જુદી વાત છે, પણ એ તાકે છે એ વાત મહત્વની દેખીને તમે તપાસ કરો તો ચાલે. એટલે હું ભવિષ્યમાં એવું વિચારું છું ને, મારો એવો ખ્યાલ છે કે આ તમે ન કર્યું એનું કારણ શું? દાખલા તરીકે આની સાથે દરેક પેકેજ વિશે મેં લખ્યું હોય, પણ શું થાય છે કે પછી શિક્ષકો છે ને આળસુ થઈ જાય છે. આપણે લખ્યું હોય તે જ, હું જોઉં છું કે મેં આસ્વાદ લખ્યા છે તો ટેક્સ્ટમાં કાવ્ય મૂકે છે તો તેની સાથે એનો આસ્વાદ પણ છાપે છે. એટલે હવે એ તો મારો, મારા પ્રયોજનની વિરુદ્ધની વાત થઈ ને, કે આઈ વોન્ટ અધર્સ ઓલ્સો ટુ ડુ ધ સેમ થિંગ, તો એ પ્રવૃત્તિ ત્યાં અટકી જાય છે. એટલે છતાં મારો વિચાર એવો છે હજુ ભવિષ્યમાં કે સારા ગદ્યના આખા ને આખા નિબંધો નહીં, પણ એમાંથી અમુક પસંદ કરેલા પરિચ્છેદો અને એની બિલકુલ ઇન્ટેન્સિવ એનો અભ્યાસ, શબ્દે શબ્દ એની રચના, એનું કેવી રીતે એનું નિબંધન થયું, એમાં ક્યાં કચાશ રહી ગઈ, કેમ રહી ગઈ, એ નિમિત્તે ગદ્ય વિશે થોડુંક કહી શકાય. એટલે એ મારે કવિતાનું જેમ કર્યું ને એ રીતે એ પણ કરવાનો મારો વિચાર તો છે જ, અને એના માટે સારા નમૂના મળે તે શોધીને એકઠા કરીને પછી કરીશ એવું મારા મનમાં છે.
તમારા માટે કહેવાય છે કે નિબંધ અને ટૂંકી વાર્તાને તમે હાઇબ્રિડાઇઝ કર્યા છે, તો આ અંગે તમારું શું કહેવું છે?
મારે માટે તો છે ને બધું ઘણું બધું કહેવાય છે. એટલે કે છે કે કોઈ મને સામેથી પૂછે છે કે કેમ તમે વધારે શત્રુ ઉભા કર્યા, કેમ તમે કોન્ટ્રોવર્શિયલ ફિગર બની રહ્યા. ગુજરાતને મારા માટે બહુ પ્રેમ છે, એટલે બીજો એનો શું જવાબ હોય શકે, બાકી કોણ આપણામાં એટલો રસ લે. એટલે હાઇબ્રિડાઇઝ કરવાનું તો એવું છે કે મને એમ લાગે કે આપણે ગઈકાલે વાત કરતા હતા ને મારે ઘેરે, ત્યારે પેલા ભાઈને આપણે કહ્યું ને કે ભાઈ એવી વ્યાખ્યા ના આપી શકાય, આ ટૂંકી વાર્તા છે. બરાબર, તમે જુઓ કે ટૂંકી વાર્તાની વ્યાખ્યા લોકો આપવા ગયા તો કેવા ચોબીલા પડીએ. ઉમાશંકરે કહ્યું કે ટૂંકી વાર્તા એટલે ઉર્મિકણ, તો લિરિકમાં નથી ઉર્મિકણ, ટૂંકી વાર્તામાં જ કેમ છે? એટલે શું થાય છે કે કવિતા એક બહુ મોટી, મોટો પ્રશ્ન આ છે કે જ્યારે કોઈ વસ્તુનું વિભાવન, એનું કન્સેપ્શન કવિતાની રીતે થયું હોય છે ત્યારે એમાં કાવ્યના અંશો આવે અને તે એક રસ થાય. જ્યારે એમ ન થયું હોય અને કવિતાને વરખની જેમ ચોંટાડી હોય, જસ્ટ ફોર ડેકોરેટિંગ સમથિંગ, ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ ઇન ઓર્ગેનિક રિલેશન વિથ દેટ પર્ટિક્યુલર પીસ ઓફ રાઇટિંગ, બટ ઇટ ઇઝ સુપર ઇમ્પોઝ, એ ઇટ્સ એન એક્સ્ટ્રા એપેન્ડેજ, તો ત્યાં આગળ એ વર્ણશંકર થવાની મારી આવી સમજ છે. એટલે કવિતા કરવા ખાતર તમે કવિતા કરવા જાઓ તો પકડાઈ જ જાઓ, કારણ કે એ કવિતા એ વાક્ય પોતે જ ચાડી થાય કે ના હવે આ વાક્ય તો આમ સાદું કહ્યું હોત ને તો વધારે મજાનું હતું. એટલે જ્યાં ખોટી અલંકાર પ્રચુરતા આવે, જ્યાં જેની જરૂર નથી કે એસ્થેટિક ફંક્શન નથી તેને તમે વચ્ચે લાવીને ઉપર શણગારવાને માટે મૂકી દો તો થાય, તો એવું થાય કે કવિતા પણ બગડે અને ગદ્ય પણ બગડે. હવે એ તો વિવેચકનું કામ છે કે જે એવું છે ને, ધી બર્ડન ઓફ પ્રૂફ લાઈઝ ઓન ધ એક્યુઝર, ખરું ને?
સમકાલીન વિવેચન વિશે તમારા શા પ્રત્યાઘાત છે? સામાન્યપણે થતા વિવેચન તેમજ તમારા સાહિત્ય અંગેના વિવેચન?
અમે તો ઘણાને જરા માઠું લાગે એવું બોલવાનું મારે વારો આવે, જો કે બહુ મને એની ચિંતા નથી. તો કે વિવેચન જેવું તો ખરેખર કંઈ દેખાતું નથી. જો હું કહું કે મારા મનમાં તો બે પ્રશ્ન છે, દાખલા તરીકે હું ટૂંકી વાર્તા લખું છું, કવિતા લખું કે નિબંધ લખું કે નવલકથા લખું,
એ લખતા લખતા સાહિત્યના મૂળભૂત કેટલાક પ્રશ્નો મારા મનમાં આવે. હું આને સાચું વિવેચન ગણું છું. દાખલા તરીકે ટીએસસી લીધે કવિતા લખતા પ્રશ્નો ઉભા થયા, તેમાંથી ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ વિશે લખ્યું. એઝરા પાઉન્ડે કવિતા લખતા વિશે વિચાર આવ્યા તો એને લખ્યું. એઝરા પાઉન્ડે કહ્યું કે ભાઈ આ તમે કવિતા એટલે આ અલંકારો ને આ બધું ને આ સિમ્બોલ્સ ને બધું શું હા? તો એઝરા પાઉન્ડે એમ કહ્યું કે મેક ઇટ ન્યુ. તો એ તો કઈ નવી વાત નહોતી, એ તો છે જ કે તમે જો સાહિત્યમાં કશું કરો તો એ અદ્વિતીય કે એવું તો હોવું જ જોઈએ. પણ પછી એને કહ્યું કે અલંકારોનો બહુ હોય તે પણ ખોટું, એનો પણ તમને એવો વિવેક કેળવાયેલો હોવો જોઈએ કે એક અલંકાર વગર જો કવિતા સુંદર બનતી હોય એવી વાત પણ સ્વીકારવી જોઈએ. એટલે એને કહ્યું કે આ રોઝ ઇઝ અ રોઝ ઇઝ અ રોઝ, ગુલાબ આના જેવું છે એવી ઉત્પ્રેક્ષા, આના જેવું લાગે છે એ ઉપમા, એ બધા જે બધા અલંકાર અથવા તો ગુલાબમાંથી આ શીખવાનું છે અર્થાંતર ન્યાસ, એ બધાની શું જરૂર એમ કહ્યું. હવે એ એને કેમ સૂચ્યું? એ કોઈ એરિસ્ટોટલને કે ક્રોચેને કે કોઈને સમજાવતો હોય ને તો એ તો કવિતાની રચનામાંથી એના મનમાં મુદ્દો થયો. મારી દ્રષ્ટિએ સારામાં સારું વિવેચન એ છે કે જે સર્જક જ આપી શકે અને જે સર્જકને પોતાના સર્જન દરમિયાન ઉભા થયેલા પ્રશ્નોની મીમાંસા કરવાને માટે અનિવાર્યપણે કહેવાની જરૂર પડી હોય, આ સારું વિવેચન. હવે તમે જોશો કે આપણા સર્જકોએ આપણને એ દિશામાં શું આપ્યું. તો ખબર કે બકર ઠાકોરે કવિતાની વાત કરી તેમાં શું આપ્યું, 14 શબ્દો કવિતાની વ્યાખ્યા આપવા માટે કવિતાના 14 વિશેષણો આપ્યા. આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, એવી તો કોઈ કવિતા દુનિયામાં નીકળે જ નહીં જે એમણે કહ્યું છે તેવું. એટલે એ બાબતમાં આપણે આપણને નિરાશ કર્યા કે ભાઈ તમે કવિતા વિશે જયારે નવીન કવિતા વિશે વ્યાખ્યાનો આપ્યા તો અંગ્રેજીમાંથી પણ તમે જે દ્રષ્ટાંતો આપ્યા તે બધા એવા કે આજે આપણે કઈ ઊંચી કોટીની કવિતા લાગતી નથી. અને એને બદલે ટીએસ ઇલિયટ કે એવા બધા હતા તો એ પણ વાત બાજુ એ રહી ગઈ કે તમે જો લોરકા વાંચ્યો હોત, તમે જો બોડલેર વાંચ્યો હોત, કે તમે હેનરિક હાઇન વાંચ્યો હોત, કે હોલ્ડરલિન વાંચ્યો હોત, કે જ્યોર્જ ટ્રકાલ વાંચ્યો હોત, તો કોન્ટિનેન્ટલ પોએટ્રીનું જ્ઞાન નહીં અને અંગ્રેજી કવિતાનું જે જ્ઞાન હતું તે પણ એવા સેકન્ડ રેટ પોએટ્સનું, કેમ આમ બન્યું? તો આ વાત તો આપણે ત્યાં આજે કોઈ બોલતું નથી કારણ કે ભગત ઠાકોરની ઇમેજ ખંડિત થઈ જાય. એટલે આ વસ્તુ મને ખૂંચે છે કે આપણા સર્જકો જયારે કવિતા લખતા હતા ત્યારે એમના મનમાં પ્રશ્નો થયા નહીં. એટલા માટે હું પ્રેરણાનો સખત વિરોધી છું કે લોકો એમ કહે છે કે અમને તો શબ્દો આપોઆપ આવી મળ્યા, અમારે કોઈ પ્રશ્નો જ થયા નહીં. હવે આ વાત મને માનવા જેવી લાગતી નથી, કેટલી મથામણ હોય છે. દાખલા તરીકે હિલકે એના પત્રોમાં લખ્યું, આ બધી કવિતાની ચર્ચા આવે છે, તે લેટર ટુ એ યંગ પોએટ, તમે વાંચો તો તમને લાગે કે આ માણસે અથવા જે પેલી એની મોલ્ટ બ્રિગ્સની ડાયરીમાં જેણે લખ્યું કે કવિતા તો આવી રીતે રચાય, તો તમને લાગે કે આ માણસનો અવાજ ઓથેન્ટિક છે. તો એ ઓથેન્ટિસિટી આપણા વિવેચનમાં આવે ક્યારે, કે જ્યારે એની પર્સનલ ટેસ્ટીમની હોય ત્યારે આવે. એટલે આ મને અસંતોષ છે કે આપણા સર્જકો પોતે જે કરે છે તેની વિશે રંગદર્શી બધી વાતો કરે છે, આત્મકથનાત્મક વાતો કરે છે, પોતાના જીવનચરિત્રને બેલાવીને કહે છે, પણ આ વાત નથી કહેવાતી. બીજી વાત એ છે કે તમે જે વિવેચન કરો તો એમ બને કે કેટલાક ક્રિટિકલ ઇસ્યુઝ છે એ ફિલોસોફીના લેવલ પર જઈને ડિસ્કસ કરવા પડે. દાખલા તરીકે હર્મેન્યુટિક્સના પ્રશ્નો છે, પછી એવા જ બીજા પ્રશ્નો છે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયાના, પછી એવા જ બીજા પ્રશ્નો છે આ ડીકન્સ્ટ્રક્ટિવિઝમના. કે મોટો પ્રશ્ન મારી દ્રષ્ટિએ આ છે કે વોટ ડુ યુ ડૂ ઓફ ધ રિયાલિટી વિચ યુ એન્કાઉન્ટર એન્ડ હાઉ ડુ યુ એક્સપ્લેઇન ઇટ. હવે એ આખી પ્રક્રિયાને સમજાવવા માટે કલાકૃતિ તમને આપેલી જ છે કે તમે સર્જક સાથે મળીને નવેસરથી સર્જો છો? ઇઝ ધેર એ ટેક્સ્ટ ઓલરેડી ઇન ધ ક્લાસ? પેલા સ્ટેનલી ફિશે પ્રશ્ન પૂછ્યો છે ને, ત્યારે આ બધા પ્રશ્નો ફિલોસોફિકલ લેવલ પર જઈને ડિસ્કસ કરવાના હોય. તો આપણે ત્યાં જો કરીએ તો એમ કે આ બધું તમે પશ્ચિમમાંથી નકામું લાવ્યા, આપણે શું જરૂર હતી? એ વાત સાચી છે. બાયરને કહેલું કે એવરી પોએટ હેઝ હિઝ ઓન એરિસ્ટોટલ ઇન ધ પોએમ. એટલે કે કૃતિને
સાહિત્ય સ્વરૂપમાં કપોલ સંસ્કૃતિની તત્વ ભણ્યું છે તો એનું કારણ શું છે?
મેં ગૃહ પ્રવેશથી લખવાની શરૂઆત કરી, વાર્તાઓની વાત કરું છું. તો એમાં તો જેને આપણે કહીએ છીએ ને કે સોશિયલ અવેરનેસ અથવા સામાજિક સંદર્ભ એ છે, પણ મને એમ લાગે છે કે જો કંઈક તમે વધારે તીવ્રતાથી જેનો કોઈનો તમે નિબિડ અનુભવ લો કે અથવા તમે એવા સ્તરથી અનુભવ લો